මීළඟට ගරු කපිල අතුකෝරල මැත්තුමා ඔබතුමාට විනාඩි 5ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, බහුතරය ගොවින් වෙච්ච ඒ වගේම සමාන ප්‍රමාණයක් දීවරේ ඉඳ සිටින දිස්ත්‍රික් එක අද දවසේ කෘෂිකර්ම වාරිමාර්ග මහවැලි ඒ වගේම දීවර කටයුතු පිළිබඳ වැයශීෂ සමග සම්බන්ධ ලැබීම භාගයක් කොට සලකනවා. පළමුව මතක් කරන්න ඕනේ ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, කාලය සීමා සහිත බැවින් බොහෝ දේවල් කතා කරන්න අවස්ථාව නැහැ. මේ වෙලාවේ මම ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා, තිරිකුණාමල දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන්නේ බහුතරයක් ගොවීන් සිංහල, දමිළ, මුස්ලිම්. මේ මිනිසුන්ට කාලාන්තරයක් තිස්සේ තියෙන ගැටලු කිහිපයක් තියෙනවා. එක පැත්තකින් දැන් මේ ජනපද ක්‍රමයේ පටන් අරගෙන වසර ගණනාවක් ගිහිල්ලා එදා වැවිලි කටයුතු කරපු මේ ගොවීන් ටික අද ඒ පවුල්වල හතරවෙනි පස්වෙනි පරම්පරාවට ඇවිල්ලා ඉඩකඩම් ටික සීමා සහිත වෙලා. ඉතින් අපි ගරු ඇමුත්තුමත් ඉන්න වෙලාවේ මම බලධාරීන් සිළු දෙනා ඉන්න මේ සභාවෙන් ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා, මේ ගොවීන් දැන් මේ ගොවීන්ගේ ගොවි නිෂ්පාදන වලට සුරක්ෂිතභාවයක් අපි හදලා දෙන්න ඕනේ. ඒ වගේම මේ ගොවි නිෂ්පාදන ටික ගබඩා කරලා තියන්න පුළුවන් විදිහක් අපි හදලා දෙන්න ඕනේ. ඒ වගේම තියෙන නිෂ්පාදන ටිකට අගේ එකතු කිරීමේ ව්‍යාපෘති අපි ගොවින්ට හඳුන්ලා දිය යුතුව තියෙනවා කියලා මම ඉතාම ගෞරවයෙන් මතක් කරනවා. ඒත් එක්ක මතක් කරන්න ඕනේ සමහර වෙලාවට මේ ගොවින් ළඟන මැසිවිල්ලක් තමයි විශේෂයෙන්ම වනසතුන්ගෙන් වෙන උවදුරු වලට තවමත් හරිහමං උත්තරයක් නැති එක ගැටලුවක් බවට පත් වෙලා තියෙනවා. ඉතින් මේ වඳුරන්ගෙන්, රිළවුන්ගෙන්, ඒ වගේම ඌරන්ගෙන් වගේ මේ වනසතුන්ගෙන් වෙන හානිය වළක්ව ගන්න ගරු ඇමුතුමාගෙන් ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා. ඉතා කඩිනමින් අපි පියවරක් ගත යුතු තියෙනවා. සමහර පරිසරවේදීන් සමහර මේ සත්තුන් සුරක්ෂිත කරන්න කතා කරන ආයතන මේ මිනිසුන්ගේ ජීවන රටාව ගැන ඒ වගේ ප්‍රමාණිකින් හිතනවද කියලා අපි දැන් සලකා බැලිය යුතුව තියෙනවා. මොකද මේ මිනිසුන්ට ප්‍රශ්නයක් ඇති වුණාම ඒ මිනිසුන්ගේ සම්පූර්ණ ජීවනෝපාය මාර්ගයම අහිමි වුණාම වෙනත් ජීවත් වෙන්න ක්‍රමයක් මේ තිරිකුණාමල ඉන්න මිනිසුන්ට නැති එක ගැටලුවක්. ඒ වගේම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපේ දීවර අමාත්‍යතුමාත් ඉන්න වෙලාවේ මතක් කරනවා, දීවර කර්මාන්තය සම්බන්ධව ඇත්තටම ගරු ඇමුතුමනි මීට වඩා තාක්ෂණයක් අපි පාවිච්චි කළ යුතුව තියෙනවා. මොකද සමහර වෙලාවට මේ දීවරයෝ සිංහල වෙන්නත් පුළුවන්, දමිළ වෙන්නත් පුළුවන්, මුස්ලිම් වෙන්නත් පුළුවන්. මේ දීවරෙක් ගිහිල්ලා අතරමං වුණාම, මහ මුහුදේ අසරණ වුණාම ඒ අය හොයන්න තියෙන තාක්ෂණය සම්බන්ධව ගැටලු තියෙනවා. ඒ වගේම සමහර දීවර ගැටලු නිර්මාණය වුණාම ක්‍රියාත්මක වෙන ආයතන, මම මෙතන ආයතන වල නංගම් කියන්නේ ඒක සමහර වෙලාවට ඒ අයගේ අභිමානයට ප්‍රශ්නයක් වෙන්න පුළුවන්. ඉතින් මේ සමහර ආයතන වල තියෙන සම්බන්ධීකරණය පිළිබඳව මට ගැටලුවක් තියෙනවා තිරිකුණාමලේ. මොකද යුද්ධය ආරම්භ වෙච්ච තැන, යුද්ධය ආරම්භ වෙන්න මුලපුරපු තැන මාවිල්ලාරුවෙන් පටන් ගත්ත යුද්ධේ, ඒත් එක්කම ජාතිවාදී අරගලයක් ප්‍රශ්නයක් නිර්මාණය විය හැකි තැනක මේ දීවරය ගැන මීට වඩා සානුකම්පිත විදිහට බලන්න කියලා මම ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා. මේ අය අරගෙන එන මාළු ටික බොහොම අමාරුවෙන් තමන්ගේ ජීවිතයත් එක්ක පොරබදලා මේ ගොඩට ගේන මාළු ටිකට එන වටිනාකම ඒ කරන කැපකිරීමට සාපේක්ෂව සාධාරණද කියලා අපි සලකා බැලිය යුතු තියෙනවා. ඒ අය ගොඩට ගෙනාපුවාම ඒක එයාලට ගබඩා කරන්න පහසුකමක් හදලා දෙන්න පුළුවන් නම් තිරිකුණාමලය තුල, මේ තිරිකුණාමලයේ මාළු මාකට් එක ඇතුලේ අතර මේ මිනිසුන්ට මේ මාළු ටික ගබඩා කරගන්න පහසුකමක් නැහැ. තාම කුඩා මුදලක් වියදම් වෙන්නේ ඒ කටයුත්ත කරලා දෙන්න කියලා ඉතාම ගෞරවයෙන් ඔබතුමාගෙන් ඉල්ලනවා. ඒත් එක්කම ඒ අය යන බෝට්ටු, එහෙම නැත්නම් ඒ දීවර යාත්‍රා වලට අලුත් තාක්ෂණය එකතු කරලා මේ මිනිස්සුන්ගේ මේ කටයුත්ත තව කාර්යක්ෂම කරගන්න අවශ්‍ය කරන මේ තාක්ෂණික පහසුකම් ටික එකතු කරලා දෙන්න කියලා ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා. මම මේ කාරණාව ඉල්ලන්නේ තිරිකුණාමල දිස්ත්‍රික්කයේ ඉන්න මේ මිනිස්සු අතර ප්‍රශ්නයක් ඇති විය හැකි හින්දත්, ඒ වගේම රටක් විදියට ගත්තහම අනිත් රටවල් එක්ක මාළු හෝ කරවල
විනාඩියක කාලයක් තියෙනවා
නිෂ්පාදනත් එක්ක අපි තරඟ කරන්න නම් අපි මේ මිනිසුන්ට අවශ්‍ය කරන දිරිගැන්වීම් ටික අපි කළ යුතු තියෙනවා ගරු ඇමුතුමා. ඒ වගේම වාරි කර්මාන්තය පිළිබඳව ඉතාම ගෞරවයෙන් සිහිපත් කරන්න ඕනේ. වාරි සෞභාග්‍ය වැඩසටහනත් එක්ක අපි වැඩසටහන් ගොඩක් කරගත්තා. නෙළුවය පළල් කිරීම මොරවැව, ඒ වගේම යාන්ත්‍රික ව්‍යාපෘතියත් එක්ක සම්බන්ධ ප්‍රශ්න ටිකත් එක්ක අපි ගොඩක් වැව්වමුණු හැදුව පහුගේ කාලේ. ඒත් එක්කම ගරු ඇමුතුමා ඉන්න ලාය මම ඉල්ලනවා, කන්තලේ මහවැලි වතුර ගන්න පුළුවන් එකම තැන කන්තලේ වැව. එතකොට කන්තලේ ගොවීන් බහුතරයක් ඉන්න තැනකට මේ වතුර ටික එනකොට මින්නේරිය හරහා ප්‍රශ්න ගැටලු කීපයක් ඇති වෙනවා. මින්නේරිය දැන් වතුර ටික පුරවන්නේ නැහැ ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි. වන විදේශිකයෝ එන්නේ නැති වෙයි, වනාල ටික එන්නේ නැති වෙයි කියලා වැව පුරවන්නේ නැහැ. ඒ වැව පිරෙවෙ නැත්නම් කවුඩුල්ල වැව පිරෙන්නේ නැහැ. කවුඩුල්ලට වතුර ටික ගියේ නැත්නම් කන්තලට එන්නේ නැහැ. ඒකින්ද මේ වතුර ටික අපිට මහවැලි වතුර ටික මීට වඩා කඩිනම් විදිහට ලබා දෙන්න අවශ්‍ය කරන
පහසුකම් අවසන් කරන්න
ලබා දෙන්න කියලා ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා. ඒත්කම මහවැලි මහවැලි අපේ මං හිතන්නේ ගරු ඇමුතුමා වගේම අධ්‍යක්ෂ ජෙනරාල්තුමාත් මේ වෙලාවේ සම්බන්ධ වෙලා ඇති. ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා මහවැලි ඉඩම් ටික දෙන්න හොඳ ක්‍රමයක් අපිට හදලා දෙන්න. සූර්යපුර තමයි මහවැලි කලාපයට අයිති වෙන්නේ. ඒකේ ඉන්න අහිංසක මිනිස්සු ටික එතන ඉඳද්දි ව්‍යාපෘති කියලා
කාලය අවසానයි.
මට එක විනාඩියක් දෙන්න ගරු මන්ත්‍රීතුමා. සමහර ව්‍යාපෘති වාර්තා ඉදිරිපත් කරලා අක්කර 6700 සමහර ආයතන වලට දීලා දැන් ඉස්සෙල්ලාම පදිංචි වෙච්ච අයගේ ගෙදර තුල අනුපවුල් 4-5ක් ඇදලා ඒ මිනිස්සුන් ඉඩම් කෑල්ලක් ගන්න තැනක්
නැහැ. මන්තුමා ඉතා සීමිත කාලයක් තියෙන අවසන් කරන්න.
මෙන්න මේ වැඩසටහන් ටික හදලා දෙන්න කියලා ඉල්ලා සිටින්මින් අතිගරු ජනාධිපතිතුමා රනිල් වික්‍රමසිංහ මැතිතුමා ඉතාම අපහසු මොහොතක ආහාර අර්බුදයකුත් මතුවේ යයි විපක්ෂයේ බිල් එක් මවන වෙලාවක මේ හැමෝම එකතු වෙලා ආණ්ඩු පක්ෂ සහ විපක්ෂ සියලු දෙනා මේ වැඩසටහනට සහයෝග දෙන්න කියලා ඉතාම ගෞරවයෙන් ඉල්ලා සිටින්මින් නිහඬව ස්තුතියි.
සුදී මිලකට ගරු ඉම්රාන් මහරුත් මැතිතුමා විනාඩි 5ක කාලයක්.
நன்றி சபை தலைவர் அவர்களே. எங்களுடைய திருவண்ணாமலை மாவட்ட சக பார்லமன்ற உறுப்பினர் கபில நுவான் அத்துக்கோரில் அவருடைய பேச்சுக்கு பின்னர் பேச கிடைத்தமைட்டு நன்றி தெரிவித்துக் கொள்வதோடு குறிப்பாக இன்று பேசப்படுகின்ற இந்த நீர்ப்பாசன அமைச்சு அதே போன்று கமத்தொழில் அமைச்சு கடல் தொழில் அமைச்சு சம்பந்தமான விவாதத்திலே நேரத்தையும் கருத்தில் கொண்டு மீனவ சம்பந்தமான சில விடயங்களை இந்த இடத்திலே கூறலாம் என்று நினைக்கின்றேன். அமைச்சரும் இங்கு இருக்கின்ற காரணத்தினால் உண்மையிலே இலங்கையிலே நாங்கள் நான்கு பக்கமும் கடலால் சூழப்பட்ட ஒரு நாடாக காணப்பட்டாலும் நாம் டாலர்களை செலவழித்து இன்று ஏனைய நாடுகளிடம் இருந்து டின் மீன்களை இறக்குமதி செய்கின்ற ஒரு சூழல் காணப்படுகின்றது. குறிப்பாக நாம் கடலால் சூழப்பட்டது மாத்திரமல்ல இப்பொழுது இருக்கின்ற காலத்திலே கடனாலும் சூழப்பட்டிருக்கின்ற ஒரு நாடாக இன்று நாங்கள் மாறியிருக்கின்றோம். நமது கடல் வளத்தை பொறுத்தவரையிலே நமது கடல் வளம் அதே போன்று மீனவ வளத்தை பற்றி நான் நினைக்கின்றேன் இன்னும் நாங்கள் சரியான ஒரு புரிந்துணர்வு இல்லாத ஒரு நிலைப்பாட்டில் இருந்து கொண்டிருக்கின்றோம். ஏனென்றால் இன்று நாங்கள் டின் மீன்களை இறக்குமதி செய்வதற்காக பல டாலர்களை செலவழித்த வண்ணம் இருந்து கொண்டிருக்கின்ற இந்த நேரத்திலே குறிப்பாக நாங்கள் கடல் மீன்களை அதே போன்று ஏனைய கடல் சம்பந்தப்பட்ட விடயங்களை ஏற்றுமதி செய்வதன் மூலம் டாலர்களை பெற்றுக்கொள்ளக்கூடிய வாய்ப்புகள் இருந்தும் அதை நாங்கள் கவனிக்காமல் இருப்பது உண்மையிலே கவலைக்குரிய ஒரு விடயமாக காணப்படுகின்றது. இன்று நம்மை விட நமது அயல் நாட்டு மீனவர்கள் தான் நமது கடல் வளத்தை பற்றி சரியாக அறிந்திருக்கின்றார்கள். அதனால் தான் அவர்களுடைய கடல் எல்லையை தாண்டி எமது கடல் எல்லைக்குள்ளே அத்துமீறி எங்களுடைய மீனவ வளங்களை அனைத்தையும் சூறையாடுகின்ற ஒரு நிலைப்பாட்டிலே இன்று அவர்கள் இருந்து கொண்டிருக்கின்றார்கள். நான் நினைக்கின்றேன் கௌரவ அமைச்சர் அவர்கள் வட பகுதியைச் சேர்ந்த அமைச்சராக இருக்கின்ற காரணத்தினால் இது சம்பந்தமான பல விடயங்களை அறிந்திருப்பார். ஆகையால் நாங்கள் இந்த விடயத்திலே கவனம் செலுத்தி எங்களுடைய வளங்களை சரியாக பயன்படுத்துகின்ற ஒரு நிலைப்பாட்டையும் நாங்கள் உருவாக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே ஞாபகமூட்டிக் கொள்வதோடு குறிப்பாக திருவண்ணாமலை மாவட்டத்திலே புல்மொட்டை தொடக்கம் வெறுகள் பகுதி கடல் வளமும் ஏரி நிறைந்த ஒரு நீண்ட பிரதேசமாக காணப்படுகின்றது. எனது ஊரான கிண்ணியா 31 கிராம சேவகர் பிரிவுகளை கொண்டிருக்கின்றது. அதிலே குறிப்பாக கௌரவ அமைச்சர்களே 29 கிராம சேவக பிரிவுகள் கடல் மற்றும் ஏரிகள் தொடர்பு படுத்துகின்ற பிரதேச சேவகர்களாக காணப்படுகின்றது. நன்கு திட்டமிட்டால் இங்கு காணப்படுகின்ற பிரதேசங்களை சிறந்த மீன்பிடி தொழிலை அபிவிருத்தி செய்கின்ற ஒரு நிலைப்பாட்டுக்கு கொண்டு வருவதன் மூலம் மக்களுடைய பொருளாதாரத்தை உயர்த்துகின்ற ஒரு நிலைப்பாட்டையும் இந்த பிரதேசத்திலே ஏற்படுத்தக்கான வாய்ப்புகள் கூடுதலாக காணப்படுகின்றது. ஆகையால் கௌரவ அமைச்சர் எங்களுடைய பிரதேசையும் கருத்திலே கொள்ள வேண்டும். அதே போன்றுதான் தற்போது சுருக்குவலை பயன்படுத்தி மீன்பிடி தொழிலை மேற்கொள்ளுகின்றவர்கள் பாரிய பிரச்சனைகளை எதிர்கொள்கின்றார்கள். குறிப்பாக சுருக்குவலைக்கான அந்த 7 கடல் மைல் என்ற கட்டுப்பாடு விதிக்கப்பட்டிருக்கின்ற காரணத்தினால் இன்று பல அசௌகரியங்களை அவர்கள் எதிர்நோக்குகின்றார்கள். குறிப்பாக புவியியல் அடிப்படையின் காரணமாக எங்களுடைய பகுதிகளிலே ஒரு பகுதியிலிருந்து 7 கிலோமீட்டர் சென்றால் மற்றைய பகுதியிலிருந்து பார்க்கும் போது அது 3-4 கிலோமீட்டர்களாகத்தான் காணப்படுகின்றது. ஆகையால் இதன் காரணமாக அந்த மீனவர்களை கடற்படையினர் கைது செய்கின்ற ஒரு சூழல் காணப்படுகின்றது. ஆகையால் இந்த சம்பவம் தொடர்ச்சியாக எங்களுடைய பிரதேசங்களிலே நடைபெறுகின்றது. ஆகையால் மீனவர்களிடம் காணப்படுகின்ற பணங்கள் இந்த அதிகாரிகளுக்கும் நீதிமன்றத்துக்கும் செலுத்த வேண்டிய ஒரு நிலைப்பாட்டில் இருந்து கொண்டிருக்கின்றது. ஆகையால் கௌரவ அமைச்சர் அவர்கள் இதையும் கவனத்தில் கொண்டு இந்த மீனவர்களுக்கான காணப்படுகின்ற இந்த கடல் எல்லையினை குறைந்தது ஒரு 4 கிலோமீட்டர் குறைப்பதற்கான நடவடிக்கையை எடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே கேட்டுக்கொள்வதோடு எனது பகுதியின் மீனவர்களுக்கு மாதத்துக்கு ஒரு தடவை மண்ணெண்ணெய் விநியோகிக்கப்படுகின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. நினைக்கின்ற கௌரவ அமைச்சர் அவர்களுடைய கவனத்துக்கும் நாங்கள் கொண்டு வந்திருக்கின்றோம். இன்று அது அவர்கள் கருப்பு சந்தையிலே லீட்டர் ஒன்றை 800 ரூபாய்க்கு அவர்கள் வாங்குகின்ற ஒரு சூழல் எங்களுடைய பிரதேசங்களிலே காணப்படுகின்றது. ஆகையால் மண்ணெண்ணெய் கிடைக்கின்ற ஒரு நிலைப்பாட்டை கௌரவ அமைச்சர் அவர்கள் நினைக்கின்ற ஏனைய அமைச்சருடன் தொடர்பு கொண்டு அதற்கான நடவடிக்கையும் எடுக்க வேண்டும் என்பதை கேட்டுக் கொள்வதோடு தற்போது மீனவர்களின் இயந்திரங்கள் எரிபொருட்கள் பிரச்சினை கூடுதலாக காணப்படுகின்ற காரணத்தினால் இந்த எரிபொருள் பயன்படுத்தாமல் இயந்திரங்கள் மின்சக்தி மூலம் செயல்படுகின்ற இயந்திரங்கள் காணப்படுகின்றன. நான் நினைக்கின்றேன் குறிப்பாக தாய்லாந்திலே இவ்வாறான இயந்திரங்கள் பயன்படுத்தப்படுகின்றது. ஆகையால் அந்த இயந்திரங்களையும் அறிமுகப்படுத்துகின்ற ஒரு நிலையை கௌரவ அமைச்சர் அவர்கள் உருவாக்க வேண்டும். அதே போன்று எங்களுடைய பகுதிகளிலே இந்த கூல் ரூம் கூல் ரூம் என்று சொல்லப்படுகின்ற இந்த மீன்களை பிடித்த மீன்களை வைத்துக் கொள்வதற்கான அந்த கூல் ரூம் வசதிகளையும் அமைக்க வேண்டும். அதே போன்று மூதூர் மற்றும் கிண்ணியாக்கு இடையிலான ஒரு மற்றொரு துறைமுக அமைப்பதற்கான நடவடிக்கையும் கௌரவ அமைச்சர் அவர்கள் எடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே
கூறிக்கொள்கின்றேன். மண்ணெண்ணையை பொறுத்த வகையில் நீங்கள் அந்த விவரங்களை கொடுத்தால் நாங்கள் 2-3 நாட்களில் அந்த இடங்களுக்கு மண்ணெண்ணெயை கொடுக்கல, 365 ரூபா. வேற சுருக்கு வேலையை பொறுத்த வகையில் நாங்கள் கலந்துரையாடி ஒரு முடிவுக்கு வரலாம். மண்ணெண்ணெய் விவரங்களை தாங்க.
ஸ்துதி விலகட கரு ஜகத் சமரவிக்ரமத்துமா வினாடி பாக காலத்தில்
ஸ்துதி கரு முலசுனி மந்திரிதுமணி மெவராப்பே ரஜ இதிரிபத்கல அயவே நவ சமாஜாரக்ஷண விவருத்த வெளந்தபுளாக் சகித ஆர்த்திகாக் வினுவின் வெடசட்டஹனாக் யோஜனா கரல தீனவா எஹிதி அப்பநயனே மூலிக கரக தரங்ககாரி ஆர்த்திகாக் வகேம பரிசர ஹிதகாமி நீல ஹரித ஆர்த்திகாக் ஹதன வெடபிலிவெளாக் கிரியாத்மக கரன்ன அபேக்ஷா கரதிபினோ ஏ வெடபிலிவெள வினுவின் கமக பலய வென்ன புழுவன் அமாத்தியான்ச வேசீர்ச அவஸ்தாவே அதாஸ் தக்வீமட அவஸ்தாவக் லபீம நம்ம சத்துட்டு வேணும். விசேஷேன் மம பொலன்னர்வே கோஜனதாவ நியோஜனே கரண மந்திரிவரேக் விதியட மகவெளியாத் வாரிமார்கியாத் ஏவகேம மிருதிய மத்ஸ்ய வியாபுத்திய அமாத்தியான்சே சம்பந்தவத் அதாஸ் தக்கீமட லபீம பாக்யாக் கொட சலக்கணும். දැන් මහවැලි බිම්වල ජීවත් වන මහවැලියේ ඉඩම් ලැබුණු පවුල් 3 වෙනි සහ 4 වෙනි පරම්පරාවන් වල දරුවන් ජීවත් වීමේ හා ගොවිතැන් කටයුතු කිරීම වෙනුවෙන් බිම් කොටස් ලබා දීමේ විශාල බාර දුර වගකීමක් අපිටත් තියෙනවා. ඒ වගේම උපරිම ඵලදායිතාවයෙන් ප්‍රයෝජනයට නොගෙන යම් ඉඩම් ප්‍රමාණයක් මහවැලිය හා වාරිමාර්ග සතුව තියෙනවා. ඒ අනුව මෙම අයවැයෙන් යෝජනා කරලා තියෙන පොල් වගාව ව්‍යාපති කිරීමේ කෘෂි ව්‍යවසාය ගම්මාන 10ක් ස්ථාපිත කිරීම අපනයන ඉලක්ක කරගත් වගාවන් ඇති කිරීම ආදී කටයුතු වලදී මෙම මහවැලි වාරිමාර්ග යාන්ත්‍රණය සක්‍රියව දායක කරගන්නවා වගේම මෙම වැඩපිළිවෙල අවසන් වන විට මහවැලි C කලාපයේ සහ මහවැලි B කලාපයේ ඇතුළු මහවැලි කලාපවල 3 වෙනි 4 වෙනි පරම්පරාවල දරුවන්ගේ රැකියා ගැටළු වගේම නිවාස ගැටළුවලටත් විසඳුම් ලබා දිය හැකි වර්ගයේ තුලනාත්මක සංවර්ධන ප්‍රවේශයක් වෙනුවෙන් ඌ වැඩසටහන් සකස් කර ගැනීමයි මම යෝජනා කරනවා. මුරුතුනේ ගරු මන්ත්‍රීතුමනි, ශ්‍රී ලංකා මහවැලි අධිකාරිය මගින් දැනට වසර 52ක් කාලයක් තුලාවම ගොවි පවුල් පදිංචි කිරීම, නිවාස ගැටළු විසඳීම, වාරි ජලය රැගෙන යාම ලබා දීම, බිත්තර වී ඇතුළු කෘෂි ධාන්‍ය වර්ග ලබා දීම, අවශ්‍ය පුහුණුව ලබා දීම, වී මිලදී ගැනීම වැනි කටයුතු රාශියක් සිද්ධ වෙනවා. මහවැලි අධිකාරිය යටතේ ජල පහසුකම් ලබා දීමේදී ගැටලුවක් ඇති වෙන්නේ නැහැ. එසේ නොවුනොත් පළාත් 2ක් අතර ජලය රැගෙන යාමේදී අන්තර පළාත් අනුමැතිය ලබා ගැනීමට සිදු වෙනවා. වෙනත් ආයතනයකට මේක පැවරීමක් සිද්ධ වුණා. ඒ වගේම ගරු මුලසිරි මන්ත්‍රීතුමනි, ඒ වෙනුවෙන් වර්තමාන වාරිමාර්ග මහවැලි කැබිනට් අමාත්‍ය ගරු රොෂාන් රණසිංහ මැතිතුමා, ප්‍රමුඛ මහවැලි ලේකම්තුමා, අධ්‍යක්ෂක ජෙනරාල්තුමා ඇතුළු කාර්ය මණ්ඩලය ඉතාම සක්‍රීයව කටයුතු කරනවා. ඒ වෙනුවෙන් මගේ ස්තුතිය ප්‍රකාශ කරනවා. වගේම අඛණ්ඩව සහයෝගය ලබා දීමටත් අපේක්ෂා කරනවා. ඒ වගේම දැනට ලබා දී ඇති ඉඩම්වල අදාළ ඔප්පු ගෙදරටම ලබා දීම යැනි වැඩසටහන් ක්‍රියාත්මක වුණා. එම වැඩසටහන් සක්‍රීයව වේගෙන් ක්‍රියාත්මක කිරීම සඳහා කටයුතු කරමින් මහවැලි ගොවි ජනපදිකින් ඉඩම් අයිතිය ලබා දීමේ කටයුතු කරමු යයි යෝජනා කරනවා. ඒ වගේම වඳුරු රිලව් වන අලි ආදී වනසත්ව උවදුර හේතුවෙන් මහවැලියේ පදිංචි සඳහා අක්කර භාග කාල වශයෙන් ලබා දුන් ඉඩම්වල වගා කිරීම අපහසු වෙලා තියෙනවා. මේ ගැටලුවට විද්‍යාත්මක දීර්ඝකාලීන පිළිතුරක් සොයන්න ඕන. වගේම එතෙක් එම ගොවීන්ට වායු රයිෆල් ලබා ගැනීම සහනදායි ක්‍රමවේදයක් සකස් කර දීම සුදුසුයයි මම යෝජනා කරනවා. විශේෂයෙන්ම අතිගරු ජනාධිපතිතුමා යෝජනා කරලා තියෙනවා ශ්‍රී ලංකාවේ විවිධ ආයතන යටතේ තියෙන සියලුම ඉඩම් හඳුනාගෙන ඒවා
පළඳින
විශේෂයෙන් වැඩපිළිවෙලක් සකස් කරන්න කියලා. එනිසා ගරු ජනාධිපතිතුමාගේ වැඩපිළිවෙලට උපරිම සහයෝගය ලබා දීමට අපි මේ අවස්ථාවේදී කටයුතු කරන බව මම සිහිපත් කරනවා. ඒ වගේම මහින්ද අමරවීර ගරු එමතුමාටත් මම ස්තුතිවන්ත වෙනවා. අපේ ප්‍රදේශයට ඇවිල්ලා අපිට විශාල වැඩ කොටස් රාශියක් කරා ඒවා කියන්න වෙලාව මදි මෙතන. ඒ මොනවා වුණත් මම ගරු එමතුමනි වීමිලදී ගැනීමේ කටයුත්ත සහල් ගෙන්නීමේ කටයුත්ත ටිකක් අඩු කරලා හරි ප්‍රදේශයේ ජනතාවට සහනයක් ලබා දෙන්න කියලා මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම ගරු පියල් නිසාන්ත ගරු එමතුමාටත් අපේ පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ මිරිදිය මත්ස්‍ය ව්‍යාපෘතිය විශාල වශයෙන් කරනවා. ඒ සඳහා මෙවර ගරු ජනාධිපතිතුමා වෙන් කරලා තියෙන මිලියන 100 යම් කිසි ප්‍රමාණයක් සැලකිය යුතු ප්‍රමාණයක් පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ වෙනුවෙන් ලබා දීමටත් මම
අවසන්
කරනවා. වෙලාව ලබා දීම සම්බන්ධව මුරසොනේ මන්ත්‍රීතුමනි ඔබතුමාට බේවින්න ස්තුතිවන්ත වෙනවා.
ස්තුතියි. ඊළඟට ගරු රෝහණ බණ්ඩාර විජේසුන්දර මහත්තුමා විනාඩි 6ක කාලයක් තියෙනවා. ඔව් මන්ත්‍රීතුමා
සහිත වෙච්ච හින්දා මගේ කතාවේ ඉතුරු ටික හැන්සාට් ගත කරන්න අවශ්‍ය
තමයි. හරි.
මුල් අවසන ඔබන ගරු මන්තුමනි, වාරි තාක්ෂණයත් වාරි කර්මාන්තයත් එක්ක බැඳුණු දීවර කර්මාන්තයත් කුෂි කර්මාන්තයත් ගැන කතා කරන දවසේ මම හිතන්නේ ගොවි ජනපදයකින් පැවතෙන දිස්ත්‍රික්කයක මන්ත්‍රීවරයෙක් විදිහට වචන කීපයක් යොමු කරන්න බලාපොරොත්තු වෙනවා. මම හිතන්නේ විශේෂයෙන් මෙයිට කලින් මේ රටේ අද ව්‍යවස්ථාදායක සභාව කඩිනම් කරගෙන යන්න යනවා. මොකද්ද මේ අරමුණ? එකම අරමුණ තියෙන්නේ තමන්ට ව්‍යවස්ථාවෙන්ම හදාගත්තු ඉලක්කයක් තියෙනවා. පනතකින්ම පාර්ලිමේන්තුව මැතිවරණ මාර්තු මාසෙට කලින් පැවැත්විය යුතුයි. හැබැයි අද ඒක වළක්වා ගන්න තවත් පනතක් කරා නැත්නම් තවත් කමිටුවක් කරා උත්සාහ කරගෙන ඉන්නවා. ඒක තමයි මේ රටේ හැදම. අපි මොන අන්න පනත් මොන නීති ගෙනල්ලා මෙතන සම්මත කරගත්තත් අවශ්‍ය මොහොත වෙනකොට මේ හැම එකක්ම වෙනස් කරගන්න තමයි ආණ්ඩුව ඇතුළු කටයුතු කරන්නේ. දැන් අපේ රටේ අද 21 වෙනි සංශෝධනය කියනලා දිත්තපුරවැසියන්ට අපි ආවේ පාර්ලිමේන්තුවට එන එක අවහිර කරා. හැබැයි ජනාධිපතිවරයා මේ නීතිය ආරක්ෂා කරන් ඉන්න ප්‍රධාන පුරවැසියා මොකද කියන්නේ? එතුමාට එතුමියට පාස්පෝර්ට් එක කරන් දුන්න එක වැරදිද කියලා අහනවා. ඉතින් නීතියෙන් රිංගලා යන්න පුළුවන් නම් මේ තනතුරු පාවිච්චි කරලා මං හිතන්නේ මේ රටේ මේ මොන දේවල් හැදුවත් වැඩක් නැහැ. ඒ වගේම අපේ DS සේනනායක මැතිතුමා මේ රටේ නිදහස ලැබලා පළවෙනි අග්‍රාමාත්‍යවරයා බවට පත් වෙනකොට අපේ රටේ තිබිච්ච ප්‍රධානම ඉලක්කය අභියෝගය බවට පත් වුණේ විවිධ යටත් වීදෙන් පස්සේ අපේ රටේ නැවත සහලින් ස්වයංපෝෂිත කිරීම. ඒ වෙනුවෙන් අපි වාරි කර්මාන්ත ටික දිනු කරලා ගෝ ජනපද ඇති කරගෙන අදටත් ඇවිල්ලා අපිට රටට පුළුවන් වෙලා තියෙනවාද? වසර 74ක කාලයක් අපි අවසන් කරලා ඉවර වුණාට තවමත් මේ රට සහලින් ස්වයංපෝෂිත කරන්න බැරි වුණා. යුගය එනවා. හැබැයි ආයපාව විවිධ ගන්නා වූ මෝඩ ඔලොමොට්ටල තීන්දුව නිසා නැවතත් අපි අර හොද මඩේ දානවා වගේ තවත් එතෙන්ටමයි එන්නේ. ඒ නිසා මේ නීති රීති වගේම මේ කටයුතු අපි වෙනුවෙන් කොච්චර වෙන් කරලා තියෙනවද මුදල්? ගණ්ඩා කුෂි කර්මාන්තය වෙනුවෙන් ගත්තහම මෙරටේ ආයතන කොච්චරක් තියෙනවද? ඒ ආයතනත් එක්ක බැඳිච්ච නිලධාරීන් සංඛ්‍යාව කොච්චර ඉන්නවද? හැබැයි අපේ රටේ කර්මය ගෙවන්නේ කුෂි කර්මයේ නිඳා ඉන්න ගොවි මහතුරු පුදුම කර්මයක් ගෙවයි. ඒ නිසා මේ තත්වෙන් ගොවියා නගා සිටවන්න වැඩපිළිවෙලක් නැද්ද? අද අපි දන්නවා කණිජ තෙල් ඇමතුමා නැත්නම් විදුලි බල ඇමතුමා කතා කරනවා එතුමාගේ ආයතනයේ පාඩු වළක්වා ගන්න එතුමා ඒකාධිකාරීත්වයක් විදිහට මෙරටේ පවතින ඉන්ධන මිල වැඩි කරන්න එතුමාට අයිතියක් තියෙනවා. විදුලි මිල වැඩි කරගන්න එතුමා ඒක පාවිච්චි කරනවා. හැබැයි මේ රටේ ජනතාවට ජීවත් වෙන්න බතසපේන ගොවියගේ නිෂ්පාදනයේට Tamanට මිලක් නියම කරන්න අයිතියක් දෙන්න ලැහැත්ති නැහැ. ඒක වෙනුවෙන් අද මේ රටේ ආහාර හිගයක් තියෙනවා කියලා මේ රටේ විද්වතුන් ටික දැනුවත් කරලා කිව්වා. හාල් මෙට්‍රික් ටොන් ලක්ෂ 8ක් 6ක් අතර ප්‍රමාණයක් අපේ රටේ හිගයක් තියෙනවා කියලා කිව්වා. අන්න අවස්ථාවාදීන් ටික එකෙන් ප්‍රයෝජන ගත්තා. අවස්ථාවාදීන් ටික ප්‍රයෝජන අරගෙන මොකද කරේ? නිවිජහට හාල් ටික අපිට සාල් ගෑන්න සල්ලිත් නැහැ. ඉන්දියන් ක්‍රෙඩිට් ලයින් එක හරහා හම්බෙච්ච සල්ලි ටික පාවිච්චි කරලා මේ රටේ ඒ හිගයි කියපු සහල් සියල්ලම ගෙනල්ලා වෙළඳ පොලේ පුරෙව්වා. දැන් වෙළඳ පොලේ පුරවලා ඊට පස්සේ රුපියල් 20ක ටැක්ස් එකක් ගහලා ආයෙපෝ ගෙනාවට පස්සේ මිල වැඩි කරලා දැන් හාල් මිල අද වැඩි වෙලා තියෙනවා. හැබැයි වී ගොවියාගේ වී වලට ලැබිලා තියෙන මිල මොකද්ද? 150ට 55ට ගියපු වී ටික අද 90ට 85ට අතර මිලකට පල්ලයට වැටිලා. ඒ නිසා ගොවියෝ පහුගේ පුරුදු විදියට තමන්ගේ කන්න දෙල්ල ඉවරනකොට වී ටික වික්කේතු තියාගත්ත ගබඩා කරලා පහුගේ මේ නොවැම්බර් දෙසැම්බර් ජනවාරි තුරේට වී මිල වැඩි වෙයි කියලා. හැබැයි මේ කප්පරේට අය මිල වැඩි වෙන්නේ නැහැ.
මොකද අපේ රටේ හිගයක් වෙච්චි සහල් ටිකටත් වැඩිය විදේශයෙන් හාල් ගෙනල් තියෙනවා. අපේ රෝහල් වල අනුරාධපුර රෝහලේ අද බෙහෙත් ටික නැහැ. බෙහෙත් අද වකුගඩු රෝගීන් ඩයලයිස් කරන රෝගීන්ට දෙන්න ඕන කර බෙහෙත් නැහැ. සති ගානක් තිස්සේ. හැබැයි ඉන්දියන් ක්‍රෙඩිට් ලයින් එක අපි ඒ වටිකගේ බෙහෙත් ටික ගේනවා වෙනුවට ගෙනාවේ මොකද හාල් ටික. හාල් ටික ගේනකොට ඒක හරහා විජයට කොමිෂන් එක අරගෙන Tamanට ගානක් හදාගන්න පුළුවන් වැඩපිළිවෙලක් හැදෙන නිසා මේ කටයුතු රට ගහන. ඒ නිසා මේ දැන්වත් මෙන්න මේ කියන කාරණා අමතක කරන්න. මේ රටේ ආරක්ෂා කර යුතු අද ආරක්ෂක අමාත්‍යාංශයට විශාල වැසීර්ථයක් තියෙනවා. මොකද ජනාධිපතිවරට ආණ්ඩුවට රැඳී පවතින්න මේ රටේ ආරක්ෂාව යොදව ගන්න ඕනකොට ඒ හමුදාව උස්සලා තියා ගන්න ඕනෑවට එයාට මුදල් ප්‍රමාණය වැඩි විශේෂයෙන් මුදල් වෙන් කළ තියෙනවා. හැබැයි මේ රටේ ආරක්ෂා කළ යුත්තේ මොකද්ද? සෞඛ්‍ය ප්‍රධාන වශයෙන් ආරක්ෂා කළ යුතුයි. මේ රටේ ආරක්ෂක සුරක්ෂිතතාව ආහාර සුරක්ෂිතතාවේ ප්‍රධාන වශයෙන් සුරක්ෂිත කර යුතුයි. හැබැයි ඒ දෙක වලපල්ලට දාලා ඒක දෙක අතෑරලා දාලා ආරක්ෂා කරන්න බලන්නේ මොකද්ද? මෙරට ජාතික ආරක්ෂාව. ජාතික ආරක්ෂාවට හෙන ගහිලා යනවා එක එක වෙලාවට පාස්කු ප්‍රහාර එනවා. දැන් අද පාස්කු ප්‍රහාරය ගැන වචනයක් කතා කරන්නේ නැහැ. ඒක ගැන කතා කරපු කට්ටිය කිමුල්ලා දොල් කට්ටිය අද ඒ ගැන වචනයක් පිට කරන්නේ. එතනට ඇවිල්ලා ඉන්නවා. ඒ නිසා මේ හැම දෙයක් තුලම අපි කියන්නේ මෙරටේ අපි ආරක්ෂා කරගත යුතු තැනට අවධානය යොමු කරලා නැහැ. ඒ නිසා ගොවියන්ගේ අද ඔබතුමා පොර නිකම් පොරමිටියක් දෙන්න රජ අපිට ආධාරයක් විදිහට හම්ුණා. සමන්තා පවර් මෙහෙට ආපුවාම ගොවිය විඳින දුක වේදනාව දැකලා ඒ වෙනුවෙන් එතුමියගේ එතුමියට දෙන්න පුළුවන් දායකත්වයේ ශක්තිය දුන්නා. එහරා පොර ටික ආවා. ඒක දෙන්න යනකොට නිර්ණායක හදාගත්තා. අක්කර දෙකම මාට වැඩි අඩුව අක්කර දෙකම මාට දක්වා පමණයි.
අතේ විනාඩියක කාලයක් තියෙනවා.
ඒ වගේම අනිත් පැත්තෙන් ඒක දෙනකොට තව වැරද්දක් කරලා තියෙනවා. අර රුපියල් 10000 ගන්න දෙන්නම් කියපු ෆෝර්මිටිය ඒකෙන් අඩු කරලා තියෙනවා. අහපාව රුපියල් 10000ක් රිටර්න් කරනවා. එතකොට ඒ දීපු ෆෝර්මිටිය දෙන්නෙත් නැහැ. දැන් මේ ෆෝර්මිටියෙන් ඒකත් සේව් කරගන්න යනවා. සා රේක ආධාරයක් හම්බුණා. ඒ හරහා ඒක ගොවියන්ට ලබා දෙන්න ඒ නිසා ඒ කිසි දෙයක් නිසා අවසාන වශයෙන් මම කතාව අවසන් කරන වෙලාව ගිය නිසා මම විශේෂයෙන්ම මහවැලි ගොවි පදකින් ආපු කෙනෙක් විදියට අද මහවැලි ඉඩම් ගොවි අපේ ප්‍රාදේශීය කම්ලට පවරන්න කටයුතු කරන නිසා මම ඒකට තදින්ම විරුද්ධ වෙන පුද්ගලෙක්. මොකද මේ හරහා ලොකු අසාධාරණ කට්ටියක් වගේම අපේ ගොවි ජනපදවල ගොවියෝ විශාල උද්ඝෝෂණයක් නැවත මේ කෘෂිකර්මාන්ත විනාශ කටයුතු කරා වගේම නැවත අරගලයක් අර්බුදයක් රටේ නිර්මාණය වෙන්න පුළුවන්. ඒ නිසා ඒකට අපි විරුද්ධතාව ප්‍රකාශ කරනවා වගේ මේ කටයුත්ත අයින් කරගන්න කියන ඉල්ලීමක් කරනවා වගේම මහවැලියේ සම්පූර්ණ නිලධාරි මහත්තුරුන්ගෙන් අපි ඉල්ලීමක් කරනවා. හැබැයි ඒ වගේම ඉක්මනින් මේ ජනතාවගේ ඉඩම් ගැටළු විසඳන්නත් මහවැලිය විදියට මැදිහත් වෙලා කටයුතු කරන්න කියන කාරණේත් මතක් කරමින් මගේ වචන ස්වල්ප අවසන් කරනවා. තව පොඩි එක දෙයක් අමතුම ඉල්ලීමක් කරන්න ඕනේ. අපේ යාන්ව යටතේ තියෙන මහ වහල්කඩ ඔබතුමාට අන්නේ වතුර නිකුත් කරන්න තියෙන අපේ වාරි මාර්ග අමතුමාගේ වහල්කඩ වැවේ මේ ඉස්සන්නෑව කියන වැවට ඒක අර මේ ඉඩම් යට වෙලා ආපු කට්ටියට විතරක් වතුර ටික ලබා දෙනවා. අනිත් පැයට වතුර දෙන්නේ නැහැ. පරණ හිටන් හිටපු පවුල් 300ක් විතර, ගොවි පවුල් 300ක් විතර. දැන් ඉඩම් වතුර ටික ලබා දෙන්නේ නැතුව කටයුතු කරන නිසා මේ
ගොයම්මල අවසන් කරන්න
සෑහෙන පහවුසාවකට පත් වෙලා ඉන්න. ඒ වතුර ටික ලබා දෙන්නත් කටයුතු කරන්න කියන ඉල්ලීම කරමින් මම නිතර බොහොම
තුස්තුයි. මීළඟට ගරු උපුල් ගලප්පති මැතිතුමා විනාඩි 7ක කාලයක් තියෙනවා.
ඔව් මූලසනී ගරු මන්ත්‍රීතුමනි, මම හිතන්නේ කෘෂිකර්ම අමාත්‍යාංශය, ධීවර අමාත්‍යාංශය, පරිමාර්ග අමාත්‍යාංශයේ වෛශිෂ්‍ය සාකච්ඡා වෙන්නේ අද කෘෂිකර්ම අමාත්‍යාංශයේ මම හිතන්නේ මහින්දානන්ද ඇමතුමා කිව්වා ප්‍රතිපත්තියක් හැදුවයි කියලා කෘෂිකර්ම අමාත්‍යාංශයේ. ඒ ගැන මුකුත් අලුත් ඇමතුමා ගැන කටයුතු කරන්නේ නැහැ කියලා එතුමා මම හිතන්නේ දොසක් වගේම පැහැදිලි කිරීමක් කරා. මම හිතන්නේ අපි අදට මේ කෘෂිකර්මයේ අපි අමාත්‍යාංශයක් විදිහට කළ යුත්තේ ප්‍රතිපත්ති හදන එක. ප්‍රතිපත්ති හදලා ඒක ඇමතිවරයා ආණ්ඩුව මාරු වෙනකොට මාරු නොවන රටට වැදගත් ඒ ප්‍රතිපත්ති ටික මේ පාර්ලිමේන්තුව සම්මත කළා. ක්‍රියාත්මක කිරීම තමයි කළ යුත්තේ අමාත්‍යාංශයක් විදිහට. අද වෙනකොට බීජ ප්‍රතිපත්තියක් මේ රටේ නැහැ. කෘෂිකර්ම ප්‍රතිපත්තියක් නැහැ, පොහොර ප්‍රතිපත්තියක් නැහැ. හැබැයි අමාත්‍යාංශයක් විදිහට ගත්තොත් එහෙම, දෙපාර්තමේන්තුවක් විදිහට ගත්තොත් එහෙම වැඩිපුරම ආචාර්යවරු පිරිසක් ඉන්නේ කෘෂිකර්ම දෙපාර්තමේන්තුවේ. අපි බලාපොරොත්තු වෙන්නේ මේ වගේ දෙපාර්තමේන්තුවකින් මීට වැඩිය යමක් මේ රටේ කෘෂිකර්මාන්තය පදනම් වෙච්ච රටක මීට වැඩිය දෙයක් සිද්ධ වෙයි කියලා. ඒ නිසා අපි අමාත්‍යාංශයක් විදියට උදලුතල ස්ප්‍රේ මැෂින්, බීජ පැකට්, තනකොළ මැෂින් බෙදෙන එක නෙමෙයි ඇත්තම කළ යුත්තේ. මේ ඊට එහා ගියපු ඒක අපි මෙපැයි කියනෝ නෙමෙයි, නමුත් ඊට එහා ගියපු ප්‍රතිපත්ති සැකසීම තමයි අපි කළ යුත්තේ. ඒක තමයි අනාගතයට වැදගත්. ඒ වගේම වර්තමාන මේ කෘෂිකර්මාන්තය මේ මේ එක එක කාලවලදී වෙනස් වීම වලට භාජන වෙලා මේ කෘෂිකර්මාන්තයේ වැටෙන තත්වයකට පත් වෙලා තියෙන්නේ මේ ප්‍රතිපත්තියක් නැතිකමමයි. නිසා මම ඒ වෙනුවෙන් මතන වනජී අපේ කුෂාම මහත්මයාට යෝජනාවක් විදිහට කියනවා ඒ වගේම වනජී මහත්මයා විදිහට මම මාස 8කට ඔබට කියන්න ඕනේ මාස 8කට විතර කලින් මම යාලට ගිහිල්ලා යාලේ ඔය පෝලිම් ප්‍රශ්නේ මහින්දන සංචාරකයන්ට පෝලිම් විශාල ප්‍රමාණයක් දැන් මේ ඊයේ පෙරේද වැඩි වුණා මාස 8කට කලින් මම දිස්ත්‍රික් සභා සම්බන්ධ කරගන්න සභාපති රෝදේට යාලට ගිහිල්ලා මම ඒ උද්‍යාන භාරකරුට කිව්වා අඩුම ගානේ මේ 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 කවුන්ටර් දෙකක් දාන්න කියලා ඒක මම උපදේශක කාර්ක සභාවේ සාකච්ඡා කරා ඇමතිතුමාට සීබේ රත්නායක ඇමතිතුමාට කිව්වා නමුත් ඒක සිද්ධ වුණේ නැහැ හැබැයි අවසානයේ දුනේ පෝලිම් වැඩි වෙලා සංචාරකවන්ට මේ යාල අයිපා වෙන තත්ත්වයකට පත් වෙලා තියෙනවා ඒ නිසා මම හිතන්නේ ඒ සඳහා ඔබතුමාගේ මැදිහත් වීම කරන්න ඒ වගේම මහවැලි ව්‍යාපාරයේ හම්බන්තොට දිස්ත්‍රික්කයේ අක්කර 75ක් විතර තියෙනවා මහවැලි ව්‍යාපාරයට සම්බන්ධ නමුත් අද වෙනකොට මේ පැත්තේ රෝහිණි කවිරත්න මැතිණිය කියනවා ඉඩම් බෙදා දී මේ ප්‍රශ්න නිසා ජනාධිපතිතුමාට ගිහිල්ලා කියලා ඒ ඉඩම් බෙදා දෙන එක නවත්වුවයි කියලා. ඒ වගේම ජනාධිපතිතුමා අයවැයේදී කාරණයක් අතු කරනවා මේ මහවැලි අධිකාරිය නැති කරලා ඒ ඉඩම් වල අයිතිය දිසාපතිතුමාට මහා මේ මේ පාතිසිලේකම් තුමාට බාර දෙන යෝජනාවක් ගෙනාවා. මේ හරහා අපේ ගොවි ජනපද දික නැති කරන්නද යන්නේ කියලා අපිට සැකයක් මතුවෙනවා. ඒක නිසා අපි වාරි මාර්ග ඇමතිතුමාගෙන් ඉල්ලනවා මේ සම්බන්ධව කැබිනට් එකේ කතා කරන්න. ඒ වගේම ආණ්ඩු පක්ෂයේ සියලු මන්ත්‍රීවරුන්ගෙන් ඇමතිවරුන්ගෙන් ඉල්ලනවා මේ අපේ රටේ ගොවි ජනපද ටික මහවැලි ගොවි ජන ව්‍යාපාරය මේ රටට බත සපයන ගොවියගේ මේ ඉඩම් ටික නැති කරන්නද මේ මංකොල්ල කැමති මේ කරන්න හදන්නේ. ඒ වගේම මහවැලි අධිකාරණුත් ඉල්ලනවා අවුරුදු 40 50 ජීවත් වෙන මිනිස්සුන්ට අද වෙනකනුත් සමහර ඒවයි බලපත්‍රයක් දී ගන්න බැරි වෙලා තියෙනවා. එතන ලොකු ගැටලුවක් තියෙනවා. නමුත් ඒක දඩමීමා කරගෙන මේ ඉඩම් ටික ඔප්පු ලබා දීලා විකුණා ගන්නද මේ ගොවි ජනපද ටික නැති කරන්නද මේ සරසෙන්නේ කියලා අපිට සැකයක් තියෙනවා. ඒ සඳහා ඒ මැදිහත් වීම කරන්න කියලා අපි ඉල්ලා සිටිනවා. ඒ වගේම අද වෙනකොට දීවරයා විශාල අර්බුදයකට මුහුණ පාලා තියෙනවා. දීවරයා අද වෙනකොට ඔය අහම්මතර ශ්‍රීකේ මම දීවර කීප මේ මේ සංගම් වලින් ඇහුවා මහා කුඩා පරිපාලන දීවරයගේ ඉඳලා මහා පරිමාණ දීවරය දක්වා ඉතා විශාල ණය උගුලක පැටලලා ඉන්නේ මොකද බහු දින දීවර යාත්‍රාවක් මුදට යන්න ලක්ෂ 35 ඉඳලා 60 දක්වා වියදමක් දරන්න ඕනේ නමුත් ඔවුන් අද වෙනකොට බෝට්ටුව මාළු කිලෝ 17000 15000 20000 ගෙනාවත් අද වෙනකොට ලක්ෂ 10ක් 15ක් ණය වෙන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. හැබැයි මේ විදිහට ගියොත් අපේ රට මේ මිලාඩු වෙලා තියෙනවා. ඒ වගේම ඉන්ධන මිල වැඩි වෙලා තියෙනවා. මම හිතන්නේ පියල් නිශාන්ත ඇමතිතුමා කිව්වා මේ මේ භූමි තෙල් සහනාධාර ලබා දුන්නා කියලා. නමුත් එහෙම ලැබිච්ච දීවරයක් කොහෙවත් හොයාගන්න නැහැ. හැබැයි ඒක නිසා මේ රජය මීට වැඩිය දීවරය ගැන සොයාබැලිය යුතුයි. නමුත් ඒ හරහා මේ මේ මිලාඩු වීමත් එක්ක සියලු මිල වැඩි වීම එක්ක මාළු මිල අඩු වෙන්නේ ඇයිද කියලා හොයලා බලන්න ඕනේ. ඒ නිසා දීවර ඇමතිතුමා මීට වැඩිය මේ සම්බන්ධව කටයුතු කරයි කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම අද අයිස් කැටයක මිලක් ගත්තොත් රුපියල් 500ක් වෙන අයිස් කැටයක්. මම හිතන්නේ ඇමතිතුමා ඒක දරා ගන්න බෑ. මේ අයිස් කැටේ මිල වැඩි වෙන්නේ විදුලි මිල වැඩි වෙච්ච නිසා. හැබැයි තවදුරටත් විදුලි මිල වැඩි වුණොත් මේ අයිස් කැටේ රුපියල් 750ට 1000ට යනවා. හැබැයි මේක මේ දීවරයට බලපානවා. හැබැයි මේ හරහා අපේ දීවරයා රස්සාව යන්නේ නැති තත්ත්වයට පත් වෙනවා. මේක ලොකු ගැටලුවක්. ඒ කියන්නේ තීව්‍ර කර්මාන්තයෙන් යෙදිලා ඉන්න ඔක්කොම ටික මේකෙන් අසරණට තාවයට පත් වෙනවා. ඒ වගේම මේ මේ සියලු කාරණා කියන ගමන්ම ඉතාමත්
වාර විනාඩි දෙකක කාලයක් තියෙනවා.
ඉතාමත් වැදගත් කාරණයක් කියන්න ඕනේ මූලාසනයේ මන්ත්‍රීතුමනි අපේ මේ කෘෂිකර්මයේ ආහාර සෞඛ්‍ය මේ සියල්ලටම බලපානවා වගේම ආහාර සුරක්ෂිතතාවය කරන්න ඕන වගේම අපේ ඖෂධවල සුරක්ෂිතතාවයත් අපි කර යුතුයි. ඒ වගේම අපි මේ මම මේක ඉතාමත්ම වගකීමෙන් කියන්නේ මේ තොරතුරු වාර්තා වෙච්ච නිසා යාඩෙන් කියලා ඖෂධ නිෂ්පාදන සමාගමක් පෞගේ මාස දෙකකට කලින් විවෘත වුණා. හැබැයි ඒ විවෘත වීමත් එක්ක ඒක ඉදිකරන අවස්ථාවේ ඉඳලා අද වෙනකන් ඒකේ නිෂ්පාදනය වෙන්නේ IV drugs. ඒ කියන්නේ IV antibiotics ඒත් එක්කම narcotics drugs. හැබැයි ඒකේ ප්‍රමිතිය සහ ගුණාත්මක භාවය පිළිබඳව අපිට විශ්වාස කරන්න පුළුවන් ක්‍රියාදාමයක් සිද්ධ වෙලා නැහැ ඒ ආයතන ඉදිකිරීමේ ඉඳලා. හැබැයි අපි විශ්වාස කරනවා මේ රටේ ව්‍යවසායකය දියුණු කර යුතුයි, මේ රටේ ඖෂධ නිෂ්පාදනය කළ යුතුයි. හැබැයි ඒ හරහා මේ 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 රෝගීන් එක්ක කෙලින්ම ගනුදෙනු වෙන මේ ඖෂධ සම්බන්ධව මීට වැඩිය සොයා බැලිය යුතුයි. මේ සඳහා සෞඛ්‍ය අමාත්‍යාංශය වගේම ඖෂධ නියාමන අධිකාරියේ මේ ක්‍රියාපිළිවෙත පිළිබඳ අපිට සකසංකා මතු වෙනවා. මේ මේ සම්බන්ධව සෞඛ්‍ය අමාත්‍යාංශයටත් ඒ අදාළ සෞඛ්‍ය බලධාරීන්ටත් තොරතුරු වාර්තා වෙලා තියෙනවා මේ සම්බන්ධව.
ඔබතුමා වේලාව අවසන්යි.
අපි බලනවා.
කාලය අවසන් වෙනවා.
මම කියන්නේ මුලාසනේ මන්ත්‍රීතුමනි මේ 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 මං කියපු කාරණා ගැන සෞඛ්‍ය අමාත්‍යවරයාගේ සහ ඒ ඖෂධ නියාමන අධිකාරියේ ඒ අවධානය සහ මේ විවසායකේ ආරක්ෂා කරන ගමන් ඒ ඒවයි නිෂ්පාදනය වෙන
අවසන් සම්බන්ධවා
ඖෂධවල ගුණාත්මකභාවයේ ප්‍රමිතීන් දක්ගෙන මේ රෝගීන්ගේ සුරක්ෂිතතාවය ආරක්ෂා කරන කරන්නේ කියලා අපි ඉල්ලනවා බොහොම
ස්තුතියි මිලාන ගරු එස් එම් චන්ද්‍රසේන
ප්‍රමිතවා introduce the alternative very soon
ඔව් ස්තුතියි මිලාන ගරු එස් එම් චන්ද්‍රසේන මහත්තයා විනාඩි 5ක කාලයක්
තියෙනවා ඊට පහක්ද 8ක් කියලා දේ
දැන් අඩු වෙලා ගරු
ගරු මූලාසනයේ සිටින මන්ත්‍රීතුමනි කෘෂි කර්ම වාරි මාර්ග සහ ධීවර පිළිබඳ අමාත්‍යාංශ වැඩි ශීර්ෂ යටතේ කතා කරන්න හැකියාව පිළිබඳ සතුටු වෙනවා විශේෂයෙන්ම කෘෂි කර්මය ගැන කතා කරනකොට අපි දන්නවා පහුගිය කාලෙදී ගිය අවුරුද්දේදී විතර අපේ රටේ කෘෂි කර්මාන්තය කඩා වැටුණා කියන එක අපි තාම පැහැදිලිව ප්‍රකාශ කරන්න ඕනේ ඒකට ප්‍රධාන හේතුව අපි කවුරුත් දන්නා කාරණයක් රසායනික පොහොර භාවිතය අයින් කිරීම නිසා මේ තත්ත්වයට අපිට පත් වෙන්න සිද්ධ වුණේ. මට මතකයි 2012 වර්ෂයේ නෝට බම ගෝජන සේවා ඇමතිවරයා වශයෙන් ඉන්න කාලෙදී අපේ රටේ හාල් නිෂ්පාදනය වී නිෂ්පාදනය ඉහළ ගිහිල්ලා අපිට ඉතෝපියාවට හාල් නමක් අරින්න පුළුවන් වුණා මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ කාලෙදී. ඒ වගේම අපි බඩේරුඟුටොන් 10,000ක් අපි විදේශගත කරා. එහෙම තිබුණ තත්ත්වයක් තිබුණ රටක තමයි අද වෙනකොට අපිට හල් පිටරටින් ගේන්න වෙලා තියෙන්නේ ඒ පිළිබඳව අපි කනගාටු වෙන්න ඕනේ. නමුත් අපේ කෘෂි කර්ම ඇමතිතුමා මහින්ද අමරවිර ඇමතිතුමා විශාල මහන්සියක් ගන්නවා යථා තත්ත්වයටපත් වෙන්න. ඉතින් අපි මේ පිළිබඳව එතුමාටත් ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන්ම රසායනික පොහොර භාවිතයේ අපි වැඩි කළ යුතුයි. අපි දන්නවා අපේ වෛද්‍යවරු තමයි හිටපු ජනාධිපතිතුමාට එන ලණුවක් දීලා මේ පොහොර භාවිතය අයින් කරන්න කියලා අපිට ඇවිල්ලා මෙහි පන්ති තිබ්බා මේ මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ට. එතනින් තමයි ඒ අපිට ඉතාම මේ අවදානම් තත්ත්වයට රට මුහුණ දෙන්න සිද්ධ වුණේ. කෙසේ හෝ අද වෙනකොට අපි යථා තත්ත්වයට රටපත් කරමින් තියෙනවා. අපි දන්නවා දැන් පොහොර අර 2012 එහෙම නැත්නම් 2015 දුන්නා වගේ දෙන්න බෑ දැන්. රුසියාවේ සහ යුක්‍රේනයේ යුද්ධය නිසා අද ලෝකෙම ගෑස් මිල ඉහළ ගිහිලා තියෙනවා, පොහොර මිල ඉහළ ගිහිලා තියෙනවා, තෙල් මිල ඉහළ ගිහිලා තියෙනවා. ඊට සාපේක්ෂව අපිටත් ඒකට මුහුණ දෙන්න වෙනවා. අපි හිටපු ජනාධිපතිතුමාගේ අත්වරද්ද නිසා එතුමාත් ඒක පිළිගත්තා. ඔය පොහොර ප්‍රශ්නේ කරේ නැත්නම් එතුමා අදත් ජනාධිපතිවරයා වශයෙන් මේ රටේ කටයුතු කරනවා. ඉතින් අපිට මේ ඒ ප්‍රශ්නෙත් එක්ක අනිත් ඒවාත් ඔක්කොම එකට ගැට ගැහිලා තියෙනවා. ඒ පොහොර ප්‍රශ්නෙත් එක්ක ඇති වෙච්ච තත්ත්වේ මේ ලෝකේ බලපාලා තියෙන තත්ත්වේ හා බලදීහා බලන්නේ නැහැ දැන් ජනතාව බලන්නේ මේ රටේ විතරයි මේක වෙලා තියෙන්නේ කියලා ඒ තත්ත්වයක් මේක පදනම් වුණා කියන එක අපි කියන්න කැමතියි. ඒ වගේම අපේ දැනට කෘෂි කර්ම ඇමතිතුමා කියනවා අපේ රටට අවශ්‍ය වී තියෙනවා සහල් තියෙනවා කියලා. එහෙම තියෙද්දි පිටරටින් හාල් ගේනවා. ඉතින් මම නම් සම්පූර්ණ විරුද්ධයි ඒකට. මොකද අපේ ගෝ ජනතාවට විශාල වේදමක් කියනවා දැන් පොහොර මිල වැඩි. ලෝක වෙළඳපොළේ නිසා වැඩි. ඒ වගේම අනිකුත් සීසෑම සහ අනිකුත් කටයුතු වලට මිල වැඩි වෙලා තියෙනවා. ඉතින් එහෙම තියෙන වෙලාවක ගෝ ජනතාව කියන්නේ වී මිල අඩු ගානේ රුපියල් මේ 150ක්වත් වෙන්න ඕන කියලා. ඉතින් එහෙම කිලෝ එකක්. එතකොට ඒ තත්ත්වයේ රැකගන්න නම් විවෘත තරගයක් ඇති වෙනවා රටේ. ඒ කියන්නේ අපි පිළරටින් හාල් ගනනලා වෙළඳපොළට දාපු හැටියේ තරගයක් නැහැ ඊට පස්සේ. ඊට පස්සේ මේකෙන් මේ 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 ප්‍රෝජන ගන්න වෙළෙන්දෝ වෙළෙන්දෝටත් වැඩි විලකට ගන්න බැරිව යනවා පිටරට හාල් එන නිසා. ඒ නිසා මේ පිටරටින් හාල් ගෙන්වීම වහාම නතර කළ යුතුයි කියන එකයි මම කියන්නේ. මොකද කෘෂි කර්ම ඇමතිතුමා කියනවා අවශ්‍ය වී ටික තියෙනවා, හාල් ටික රටේ තියෙනවා කියලා. එහෙම තියෙද්දි ගෙනල්ලා මේ රටේ ගෝ ජනතාව අසරණ කරන ලක්ෂ ගාණක් ගෝ ජන ජීවත් වෙන්නේ, වී වගාවෙන් ලක්ෂ ගාණක් ජීවත් වෙන්නේ මේ රටේ. ඒගොල්ලෝ ගෝවිතන අතහැරලා රැකී රස්සා නැති වුණාම සම්පූර්ණයෙන්ම ඒකත් විශාල බරක් වෙන්නේ රටට. ඒ නිසා අපි සහල් ගැන්වීම නතර කරනවා
වගේ විනාඩියක කාලයක් තියෙනවා.
ඒ වගේම මම විශේෂයෙන්ම බඩේරුඟු වගාව. බඩේරුඟු මම ඉස්සලා කියලා ටොන් 10,000ක් අපි විදේශගත කරා. අද වෙනකොට බඩේරුඟු පිට රටින් ගේන්න වෙලා තියෙනවා. දැන් මේ කන්නේ මේ කුසගර්ම ඇමතිතුමාම බීජ ගෙල්ලා ඒ ප්‍රදේශවලට දීලා දැන් යම් කිසි යථාතාත්වයකට පත්වමින් පවතිනවා. ඉතින් අපි වඩේ රෝගාව දිනු කරන්න ඕනේ. ඒ වගේම කෘෂිකාර්මික රටක්. නිසා කෘෂිකාර්මික රටක් වුණාම කෘෂිකර්මයට දෙන යටිතල පහසුකම් රජයේ හැටියට වැඩිපුරම දිය යුතුයි කෘෂිකර්ම අමාත්‍යාංශයට. ඒ වගේම පසු සම්පත් අමාත්‍යාංශයට. මට මතකයි එක අවස්ථාවක ආර්ථික කටයුතු රාජ්‍ය ඇමතිවරයා හැටියට මම කටයුතු කරා. ඒ වෙලාවේ වෙසිල් රාජපක්ෂ මහත්මයා තමයි ආර්ථික කටයුතු ඇමතිවරයා හැටියට කටයුතු කරේ. අපි ගෙයින් ගේට කුකුල් පැටව බෙදුවා. ඒ වගේම පැල ටික බෙදුවා ගෙයින් ගේට. ඒ කාලේ මේ බිත්තරයක් රුපියල් 7යි 8යි වුණේ. ඒ වගේම හෙළවලු ටික වගා කරාගත්තා ගෙවත්තේ. ඉතින් මේ වගේ හොඳ කාලයක් තිබුණා. නමුත් මේක
ටික
අද ආහාර හිගේට ලක් වෙන රටක් බවට අපිට පත් වෙලා තියෙනවා. අපි එහෙම කියලා තපරයක් විනාඩියක් දෙන්න ගරු මන්ත්‍රීතුමනි, අපි එහෙම කියලා මේක අතහැරලා හරියන්නේ නැහැ. විශේෂයෙන්ම අද මේ සාකච්ඡා කරන කෘෂිකර්ම වාරි මාර්ග ධීවර කියන අමාත්‍යාංශ තුනම මේ රට ආහාර සපයන නිෂ්පාදනය වැඩි කරන අමාත්‍යාංශ. මේකට අපි සම්පූර්ණම පහසුකම් දීලා ශක්තිමත් කළ යුතුයි. ඒ වගේ අවසාන වශයෙන් වාරි මාර්ග දැන් මහවැලියේ හුඟක් මන්ත්‍රීතුමාලා කතා කරා. මහවැලි ඉඩම් ප්‍රාදේශීයලේකයි අතර පස් කිරීම, ඒක පිළිබඳව අපිට සෑහීමටපත් වෙන්න බෑ. ජනාධිපතිතුමා යෝජනා ඉදිරිපත් කළා තියෙනවා. නමුත් එතුමා සාකච්ඡා කරන්න බලාපොරොත්තු වෙලා තියෙනවා. ප්‍රාදේශීයලේකම් මම ඉඩම් ඇමතිවරයා හැටියට ඉන්නකොට මම දන්නවා ප්‍රාදේශීයලේකම් ළඟට ඉඩම් ටික යනකොට ඒක ඉතාව අවභාවිතාවට ලක් වෙනවා. ඒ වගේම
ගාමිණී
පනත හදලා තියෙන්නේ
අමතර කාර්යයක් ලබා
දුන්න තත්වයට. ඉතින් ගාමිණී සානායක මැතිතුමාටත් උපහාරයක් හැටියට අපි මේ පනත වෙනස් කරන්න නැතුව මහවැලි ඉඩම් බලතල ටික එහෙමම තියාගන්න අවශ්‍යයි කියන එක මම ප්‍රකාශ කරමින් මගේ වචන සුරට අවසන් කරන බොහෝ ස්තුතියි.
ස්තුතියි මිලට තවරාසා කලේ අරස මන්තුමා විනාඩි 7ක කාලයක්
තියෙනවා. තරමේ තාංගකින්ර කෞරව උරුපිනවර්ගලේ, இன்றைய தினம் கடத்தொழில், நீர்ப்பாசனம், கமத்தொழில் போன்ற குடிநிலை விவாதத்திலே எமது மக்களின் பிரச்சனையை எடுத்துரைப்பதற்கு சந்தர்ப்பம் வழங்கும் இங்கேமைக்கு நன்றி. இன்று இந்த உயரிய சபையிலே இந்த நாட்டிலே மிகவும் மோசமான ஒரு பொருளாதார வீழ்ச்சிக்கு காரணமாக கடந்த அரசாங்கத்தை நடைமுறைப்படுத்திய தலைவர்கள் விட்ட தவறு என்பதனை அனைத்து கௌரவ உறுப்பினர்களும் ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். அந்த அடிப்படையில் இந்த விவசாயத்துறை சம்பந்தமாக பேசலாம் என்று நினைக்கின்றேன். உண்மையிலே எங்களுடைய நாட்டை பொறுத்தமட்டில் விவசாயத்துறை மிகவும் முக்கியத்துவம் வாய்ந்த ஒன்றாகவே இருந்து கொண்டிருக்கின்றது. இருந்தாலும் அந்த விவசாயத்துறையை இன்னும் வளப்படுத்த வேண்டிய பொறுப்பு எங்களுடைய விவசாய அமைச்சரிடம் இருக்கின்றது. குறிப்பாக திருக்கோவில் பிரதேசத்திலே 17,000 மேற்பட்ட விவசாயம் செய்கின்ற காணிகள் இருக்கின்றன. ஆனால் அம்பாறை மாவட்டத்திலே 20 பிரதேச செயலகங்கள் இருக்கின்றது. ஆனால் மேட்டு அதாவது மழையை நம்பி வேளாண்மை செய்கின்ற இடமாக இந்த திருக்கோவில் பிரதேசத்திலே அந்த விளைநிலங்கள் இருக்கின்றன. ஆனால் அங்கு 78 சிறிய குளங்கள் இருப்பதாகவும் இதுவரைக்குமாக 5 வருடங்களுக்குள் 8 குளங்களே புனரமைப்பு செய்திருப்பதாகவும் நான் அறிகின்றேன். கௌரவ அமைச்சர் அவர்களே, அந்த பிரதேசம் நீண்ட காலமாக ஒரு யுத்த பிடியிலிருந்து பாதிக்கப்பட்ட பிரதேசம். அந்த பிரதேச மக்களின் வாழ்க்கை தரத்தை உயர்த்துவது அரசியல் தலைவர்களாக இருப்பவர்களின் தலையாய கடமையாகும். அந்த அடிப்படையில் அந்த விவசாயத்தை மேம்படுத்துவதற்கு அந்த விவசாய குளங்களை புனரமைத்து அந்த மக்களின் வாழ்க்கை தரத்தை உயர்த்துவது மிகவும் பொருத்தமான ஒரு விடயமாக நான் பார்க்கின்றேன். அது மாத்திரமல்ல, இப்பொழுது அந்த பிரதேசத்திலே மழை இல்லாத ஒரு சூழல் இருக்கின்றது. இன்னும் 2 வாரங்களுக்கு அங்கு மழை பெய்யவில்லை என்றால் கிட்டத்தட்ட 10,000 மேற்பட்ட விவசாய நிலங்கள் பாதிக்கப்படக்கூடிய ஒரு சூழல் இருக்கின்றது. ஆகவே இந்த அடிப்படையில் நீங்கள் நிச்சயமாக இந்த விவசாயத்தை ஊக்கப்படுத்த வேண்டும் என்ற அடிப்படையில் பல கருத்துக்களை வழங்கியிருக்கிறீர்கள். அந்த பிரதேசத்தில் இருக்கிற குளங்களை புனரமைத்து அந்த விவசாயத்தை மேம்படுத்துவதற்குரிய நடவடிக்கைகளை நீங்கள் எடுக்க வேண்டும். இருந்தும் விவசாயத்தை மேம்படுத்த வேண்டும் என்ற அடிப்படையில் பல கருத்துக்களை முன்வைத்தாலும் இப்பொழுது எங்களுடைய பிரதேசத்தில் விவசாயிகள் வங்கிகளிலே கடனை பெற்று நெல்லை கொள்வனவு செய்து வைத்திருக்கிறார்கள். அதே போன்று சிறிய பெரிய அரிசி ஆலை உரிமையாளர்களும் அவ்வாறு நெல்களை கொள்வனவு செய்து வைத்திருக்கிறார்கள். ஆனால் நெல்லின் விலை என்பது ஒரு வரையறுக்கப்பட்ட விடயமில்லை என்பதனை அமைச்சர் புரிந்து கொள்ள வேண்டும். நிச்சயமாக இந்த பெரும்போக வேளாண்மை செய்கை என்பது இப்பொழுது 45-50 நாட்களை அண்டியிருக்கிறது. அவ்வாறு இந்த விவசாயமும் அறுவடை செய்கின்ற பொழுது இந்த நெல்லின் விலை மிகவும் ஒரு மோசமான வீழ்ச்சிக்கு போகும். ஆகவே நீங்கள் தயவு செய்து இந்த நெல்லை ஒரு உத்தரவாதமான விலைக்கு பெற்றுக்கொள்வதற்குரிய நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும். கடந்த காலங்களில் நீங்களே பேசியிருந்தீர்கள், கௌரவ அமைச்சர் அவர்களே பேசியிருந்தார், நெல் உற்பத்தி வீழ்ச்சி அடைந்திருக்கிறது என்று சொல்லி. அவ்வாறான சந்தர்ப்பத்தில் நாங்கள் இந்த நெல்லை கொள்வனவு செய்யக்கூடிய வகையிலே இந்த அரசாங்கமும் அமைச்சர்களும் நடவடிக்கைகளை எடுப்பது பொருத்தம் என்று நினைக்கின்றேன். அது அவ்வாறு இருக்க திருக்கோவில் பிரதேசத்திலே கிட்டத்தட்ட யுத்தம் முடிந்து அடுத்த ஒரு வருடங்களுக்குள் 2010 முதலாம் மாதம் 10 தேதிய பத்தகமானி பிரசுரத்திலே பக்குமிட்டியா மற்றும் திம்பிரிக்கொள்ள என்கின்ற பிரதேசங்களை உள்ளடக்கிய வத்தகமானி பிரசுரத்தை வனபரிபாலன இலாகா வெளியிட்டிருந்தது. அந்த எல்லைக்குள்ளே கிட்டத்தட்ட 2163 விவசாயம் செய்கின்ற நிலங்கள் உள்வாங்கப்பட்டிருக்கின்றன. இது சம்பந்தமாக ஏற்கனவே நான் அமைச்சரிடம், நான் இந்த வனபரிபாலனுக்கு பொறுப்பாக இருந்த அமைச்சரிடம் இது சம்பந்தமான ஆவணங்களை நான் வழங்கியிருந்தேன். அது சம்பந்தமான நடவடிக்கை எடுத்து தீர்வு பெற்று தருவதாக கூறியிருந்தார்கள். கௌரவ அமைச்சர் அவர்களே, இது குறிப்பாக எங்களுடைய தமிழ் மக்கள் வாழ்ந்த பிரதேசம், உங்களுக்கு தெரியும் யுத்தத்தால் முழுமையாக பாதிக்கப்பட்ட பிரதேசம், எங்களுடைய மக்கள் நீண்ட காலமாக அந்த
விவசாயத்தை
செல்ல முடியாத ஒரு சூழலில் வாழ்ந்தவர்கள். அவ்வாறான சூழலிலே இப்பொழுது இந்த வனபரிபாலன இலாகா ஒரு தடை ஏற்படுத்தி இருக்கிறது. இந்த விவசாயிகளை ஒரு சுதந்திரமாக வேளாண்மை செய்வதற்குரிய ஏற்பாடுகளை நீங்கள் செய்து கொடுக்க வேண்டும். அது மாத்திரமல்ல, பிரதேசியாளருக்கு தெரியாமலே இந்த கெசட் வெளியிடப்பட்டிருக்கிறது. ஆகவே நீங்கள் தலையீடு செய்ய வேண்டும் என்பதனை நான் விரயமாக கேட்டுக்கொள்கிறேன். அடுத்ததாக எங்களுடைய மீன்பிடி துறைக்கு பொறுப்பாக இருக்கிற அமைச்சர் அவர்கள் சம்பந்தமாகவும் நான் இங்கு பேச வேண்டும். அவர்கள் அடிக்கடி பேசுவது மத்தியிலே கூட்டாட்சி, மாநிலத்திலே சுயாட்சி என்ற அடிப்படையிலே அவர் அடிக்கடி பேசுவது, மாகாண சபைகளின் அதிகாரங்களை வலுப்படுத்த வேண்டும் என்ற அடிப்படையிலே தமது கருத்துக்களை வழங்குவார். ஆனால் அவர்கள் அடிக்கடி மாகாணங்களுக்கு விஷயம் செய்கின்ற பொழுது அந்த மாகாணத்தில் இருக்கின்ற பிரதம அமைச்சர்களையோ அல்லது திட்ட பணிப்பாளர்களையோ அல்லது மீன்பிடிக்கு பொறுப்பான பணிப்பாளர்களையோ அந்த உத்தியோகர்களையோ சந்திக்காமல் அந்த பணிகளை அவர் செய்து வருவதாகவும் அரசியல்வாதிகள் மத்தியிலேயும் அந்த மீன்பிடி திணைக்கள அதிகாரிகள் மத்தியிலேயும் ஒரு பார்வை இருக்கின்றது. ஆகவே தயவு செய்து நீங்கள் ஒவ்வொரு மாகாண ரீதியாக மாவட்ட ரீதியாக செல்கின்ற பொழுது அவ்வாறு அந்த உத்தியோகர்களையும் அழைத்து திட்டங்களை தயார்படுத்தி நீங்கள் நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும். அது மாத்திரமல்ல, கடந்த காலங்களிலே மீன்பிடித்துறைக்கு பொறுப்பாக இருந்த மஹிந்த அமரவீர அதே
போன்று
இப்படி மாகாணங்களுக்கு விஜயம் செய்கின்ற பொழுது அங்குள்ள மீன்பிடி பணிப்பாளர்களை, செயலாளர்களை, துறை சார்ந்தவர்களை அணுகி அமைச்சர்களை எல்லாம் அழைத்து திட்டங்களை தயாரித்து
அவசரப்படுத்தியதாகவும்
தற்காலத்தில் அந்த திட்டங்கள் அவ்வாறு கையாளப்படவில்லை என்கின்ற ஒரு குற்றச்சாட்டும் இருக்கின்றது. கௌரவ அமைச்சர் அவர்களே, எனக்கு ஒரு நிமிடம் தர வேண்டும். கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் விரைந்து நடவடிக்கை எடுக்கிற விடயம் நாங்கள் அவதானிக்கின்றோம். குறிப்பாக ஒலிவில் துறைமுகம் சம்பந்தமாக இங்கு பேசப்பட்டது. ஒலிவில் துறைமுகம் சம்பந்தமாக குறிப்பிட்ட கிராமங்கள் மாத்திரம் பாதிக்கப்படவில்லை, அம்பாறை மாவட்டத்திலே கரையோர பிரதேசங்கள் முற்றுமுழுவாக பாதிக்கப்பட்டிருக்கிறது. ஒரு திட்டமிடல் இல்லாமல் அந்த துறைமுகத்தை அமைத்து அம்பாறை மாவட்ட கரையோர பிரதேசங்களை அழிந்து கொண்டிருக்கிறது. இதை நீங்கள் கவனம் எடுக்க வேண்டும். இங்கு பேசிய கௌரவ பாராளுமன்ற உறுப்பினர்கள் குறிப்பிட்ட சில பிரதேசங்களை மாத்திரம் கூறி சென்று விட்டார்கள். ஆனால் நான் அவ்வாறு இல்லை. பெரியனாவணை தொடக்கம் பொத்திவிட வரைக்குமாக இருக்கிற கடலோரங்கள் முற்றுமுழுதாக பாதிக்கப்பட்டிருக்கிறது. நீங்கள் நேரடியாக சென்று இதற்கு உரிய தீர்வுகளை நீங்கள் பெற்றுத்தர வேண்டும் என்பதனை கூறி எனது உரையை நிறைவு செய்து கொள்கின்றேன். நன்றி.
செலவு
திட்டம் முடிந்த பிறகு எனக்கு கிட்டத்தட்ட
15 கடத்தல் மாவட்டங்கள் பொறுப்பில் இருக்கின்றது. நான் எல்லாத்துக்கும் மீண்டும் விஜயம் செய்ய இருக்கின்றேன். மற்ற நீங்கள் ஒரு விடயத்தை தவறான நோக்கத்தோடு அதை குறிப்பிட்டிருக்கின்றீர்கள் என்று நான் இங்கே பதிவு செய்ய
விரும்புகிறேன். வினாடி அடக்க காலத்தீனும்
மருத்துவமனை நளின்றாந்து அமத்துமாகே வினாடி துணக்க காலையா தீலத்தீனோ கரு மந்திரித்துமணி மூலாசனாரூட கரு மந்திரித்துமணி நளின் பிராந்த அமத்துமாக வினாடி துணக்கு தீலத்தீனோ மாட்ட மம பிரதமேம் அது குஷிகர்ம வாரிமார்க ஏவாகேம தீவிர அமாத்தியான்சே அய விவாதேதி மாம் பிரதமேம் மா நியோஜனே கரண திஸ்ட்ரிக்கு அம்பார் திஸ்ட்ரிக்கு இதா வெதகத் காரணா பிரமாண கதாகரண பலாபுருத்தினோ முலிம் இஸ்துதிவாந்தினோ மஹிந்த அமரவீர அமத்துமாட்ட அப்படி காபனிக்க போற பாவித்தேட கீழ பௌகே காலே விசால குஷ்கார்மாந்தே அதவட்டிமாக கடாவட்டிமாக சித்தூன் விழாவே நெவத அப்படி ரசாயனிக்க போற லபாதேன்ற கடவுது கராம இத்தாம அசுரு ஓதக லோக ஆர்த்திகே லோகே தீன அற்புதகாரி தத்தியன் மெத அப்பே ரட்டே கொவியாட்டே போகரட்டிக கிராத்தேண்டு கடவுது கிரீம சம்பந்தே கரு எமத்துமாடாத் அமாத்தியான்சே லேகாந்துமா அத்துலு ஏ நிலதாரின்ட மங்க ஸ்துதிவந்தேனோ ஏவாகேம கரு எமத்துமனி மங்க உபத்துமாகே அவதான யமுகரண்ட பலாபுருத்து வேணவா தேங்மே ரசாயனிக போர 170ක් சமக காபனிக போர 130ක් லபாதினோ கரு எமத்துமணி மாம் பௌகே காலே திகின் திகட்டம டிஸ்ட்ரிக் சம்பந்தீகரண கமிட்டி சபாபதிவரையா விதியட்ட மே போர சமாகம் சியல்லம கென்னல கதா கரா மே காபனிக போர 130ක பிரமாணே விலாவட தெண்ட கேலா ஹபே அபி பௌகே தானவேந்த நவம்பர் தாவேந்த தமை அவசான தவச திப்பே கரு எமத்துமணி ஏ தவச வெனகம் மே சமாகம் வலின் 145යි போர டிக அம்பார மினுசுண்ட கோவியோண்ட கென்னல துண்ணி එතකොට සමහර සමාගම් තිබුණා අමතුමනි සමාගමක් විදියට ලියාපදිංචි වුණාට එක පොහොර කිලෝ එකක්වත් හදන්නේ නැහැ. අනුන්ගේ පොහොර ගෙනල්ලා තමයි ඔවුන් මේ ව්‍යාපාරය කරන්නේ. ඒකින්ද මං ගරු අමතුමා ඉල්ලීමක් කරනවා. මේ නියමිත වෙලාවට දුන්නේ නැති සමාගම් වලට මුදල් ගෙවන්නත් එපා. මොකද ගිය අවුරුද්දේත් ගොවියෝ අපහසුතාවයට පත් වුණා. මේ අවුරුද්දේත් අපි දිගින් දිගටම කියලා ඒ අපහසුතාවයට පත් වුණා. ඒ වගේම ගරු අමතුමනි මං ඔබතුමාගෙන් ඉල්ලන්න බලාපොරොත්තු වෙනවා. දැන් MOP පොහොර ගෙන්නලා තියෙනවා. ඒක ඉතාම අපි ස්තුතිවන්ත වෙනවා ඔබතුමාට. හැබැයි ගරු අමතුමනි පොඩි රාවයක් තියෙනවා. මේ පොහොර කොට්ටය රුපියල් 19000ක් 20000ක් විතර වෙයි කියලා. ඉතින් ඒකින්ද අපි ඉල්ලීමක් කරනවා. අර යූරියා මිටිය රුපියල් 10000ට දුන්නා වගේ ගොවියට සහන ආධාරයක් ලබා දීලා ගොවියට සහනයක් ලබා දෙන්න කියන ඉල්ලීම කරනවා. ඒ වගේම අර පහුගිය දවස්වල ගරු අමතුමනි මේක අමාත්‍යංශයවත් ඔබතුමාගේවත් වැරද්දක් නෙවෙයි. හැබැයි අර පොහොර කොට්ට ගමට යනකොට පොහොර මිටිය කිලෝ ප්‍රමාණය අඩු වෙලා තිබුණා. එතකොට අමතුමනි මේක අතරමැදියේ සිද්ධ වෙන දෙයක්. ඒක නිසා මම ඉල්ලීමක් කරනවා ඔබතුමා උදේ කිව්වා ඒක නිවැරදි කරන්න කටයුතු කරා කියලා. ඒක නිවැරදි කරන්න නැත්නම් ඒකේ අපකීර්තිතාවය අපිට ආණ්ඩුවටත් ඔබතුමාටත් එන්න පුළුවන් නිසා. ඒ වගේම ගොඩක් අය හිතන් ඉන්නවා මම විශේෂයෙන්ම වීගෝවිතයන් කරන ඩිස්ත්‍රික් එකක් විදියට මේ ගොවියෝ ඉතාම හොඳින් තමන්ගේ ආර්ථිකය ශක්තිමත් කරගෙන ඇති කියලා රාජ්‍ය නිලධාරී විදියට රජයේ වැටුපක් ගන්න නිලධාරී වගේම බොහෝ දෙනෙක් හිතාගෙන ඉන්නවා ඇති. හැබැයි එහෙම නෙවෙයි. ඇත්තටම මේක රටේ මිනිස්සු දැනගන්න ඕන. ගොවියා අද වීමිල රුපියල් 80යි 85යි. හැබැයි හාල් මිල රුපියල් 200ට එහා ගිහිල්ලා තියෙනවා. හැබැයි ගොවියට සාධාරණ මිලක් ලැබෙන්නේ නැහැ. අද බැලුවත් අක්කරයක් වගා කරන ගොවියෙකුට මම මේක විශේෂයෙන් මතක් කරන්න අමතුනේ මේ දවස්වල මිනිස්සු සාමාන්‍යයෙන් ගොවියෝ වී ටිකක් තියාගෙන ඉන්නවා කුඹුර වැපුරුවාට පස්සේ බෙහෙත් පොහොර ටික ගන්න. හැබැයි අද ඒ වී ටික විකුණ ගන්න විදිහක් නැහැ. මොකද ගොවියට බෙහෙත් පොහොර ටික ගන්න ඉතාම අප අසීර්ධතාවට පත් වෙලා තියෙනවා. අද වී කිලෝ එකක් රුපියල් 80යි 85ට පත් වෙලා තියෙනවා. ගරු අමතුමනි ඒ වගේම මුදල් අමාත්‍යාංශය වගේම හැමෝම තීන්දුවක් ගන්න ඕන. මේ ගොවියා නිසා තමයි මේ රටේ ආර්ථිකය ඒ වගේම ආහාර සුරක්ෂිතතාවය ආරක්ෂා කරගන්න පුළුවන් වෙලා තියෙන්නේ. ඒක නිසා ඒක කඩාවැටෙන්න දුන්නොත් සමස්ත රටම කඩාවැටෙන්න පුළුවන්. සාමාන්‍යයෙන් අපි දන්නවා අක්කරයකට අක්කරයක් හාණ්ඩ විතරක් කීතුන හාණ්ඩ විතර රුපියල් 30000ක පමණ මුදලක් යනවා. නියරවල් සුද්ධ කරලා නියරවල් ටික බඳින්න රුපියල් 15000ක් විතර යනවා. ඒ වගේම වල් බෙහෙත් එකක් සාමාන්‍යයෙන් ඇට බෙහෙත් කියලා කියනවා රුපියල් 12000ක් විතර යනවා. ඒ වගේම කුඩිත්තන්ටයි පණුවන්ටයි මැස්සන්ටයි බෙහෙත් ගන්න තව රුපියල් 15000ක් විතර යනවා. අක්කරයක් කපන්න රුපියල් 20000ක් විතර යනවා. ඒ වගේම අනිකුත් වියදම් බැලුවම අක්කරයකට රුපියල් ලක්ෂයක පමණ වියදමක් යනවා ගරු අමත්තුමනි. හැබැයි ඒ වගේම අද වීමිල රුපියල් 80යි නම් අක්කරයකින් ලැබෙන වී කිලෝ 2000යි නම් මේක වැඩි කරොත් 1,60,000යි. හැබැයි අර වියදම ලක්ෂය ඇරියම රුපියල් 60,000යි ඉතුරු වෙන්නේ. මේක මාසයෙන් බෙදලා බැලුවොත් රුපියල් 10,000යි. හැබැයි අද රාජ්‍ය සේවකයට රුපියල් 40,000 50,000 පඩියක් ලැබෙනවා. ගොවිතැන් කරන ගොවියෝ තමන්ගේ දරුවන්ට කණ්ඩ දීලා තමන්ගේ දරුවන්ට බෙහෙත් තේ ටික අරන් දීලා තමන්ගේ දරුවන්ට ඇඳුම් ටික අරන් දෙන්න තමන්ගේ දරුවන්ට පොත්පත් ටික අරන් දෙන්න මාසෙටම හම්බෙන රුපියල් 10,000යි. ඒනම් කොහොමද අපි මේක කරන්නේ ඒක නිසා මම ගෞරවයෙන් ඉල්ලනවා අමතුමාගේ හාල් ගන්න එක නවත්තන්න ගොවියට සාධාරණ මිලක් ලබා දෙන්න කටයුතු කරන්න කියලා මම ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා ඒ වගේම ගරු අමතුමනේ බඩේරුඟු වගාවෙත් අද බීජ පැකට් එක රුපියල් 22000යි හැබැයි අපි දැක්කා මේ පහුගිය කාලේ කෝපා කමිටුව රැස් වුණාම මේ රටේ හැම බීජයම පිටරටින් ගෙන්නන්නේ ඒ ගෙන්නන බීජ සමාගම් වලට අම ගරු ඇමතුමනේ ලේකම්තුමනේ ඒ සමාගම් වලට බීජ ගෙන්නද්දී මිල නියාමනයක් නැහැ සමාගම් වලට හිතුණු මිලට බීජ දෙනවා ගොවිව අසරණ වෙලා තියෙන ඒක නිසා මේ බඩිරිඟු වගාය දැන් ආයේ සේනා දළබුවා කණ්ඩ පටන් අරන් එතකොට සේනා දළබුවාට පළවෙනිට ගහන්න කියනවා සැර අඩු බෙහෙත් එකක් ඒක රුපියල් 8000යි ඊට පස්සේ ගහන්න කියනවා සැර වැඩි එකක් ඒක 8000යි එහෙම ගැහුවම බඩිරිඟු ගොවියටත් වී ගොවියට වඩා අනන්ත තත්ත්වෙට පත් වෙන්න සිද්ධ වෙලා තියෙනවා ඒක නිසා මේ සේනා දළබුවගේ ප්‍රශ්නෙට සහනයක් දෙන්න ආධාරයක් දෙන්න වැඩ කටයුතු කරන්න කියන ඉල්ලීමක් කරනවා ඒ වගේම ලංකාවට ගෙන්නන මේ බීජ පිළිබඳව අපේ රටේ හදන්න පුළුවන් බීජ ඩොලර් නැහැ කියලා මැරෙන්න හදනවා හැබැයි ඩොලර් වියදම් කරලා බීජ ඔක්කොම අපේ රටට ගේනවා මේක පාලනය කරගන්න වැඩ කටයුතු කරන්න කියන ඉල්ලීම මම කරනවා ඉතාම ගෞරවයෙන් ඒ වගේම දේශීය කෘෂිකර්මාන්තය අපි ආරක්ෂා කරගන්න ඕන මේදී රජයේ ඇතම් යල් පැන ගිය නීති රීති හා ප්‍රතිපත්ති වෙනස් කරලා ඒ වගේම නවීන තාක්ෂණය උපයෝග කරගනිමින් අඩු පියවරකින් වැඩි ගුණාත්මක අස්වැන්නක් ලබා ගන්න හැකි කෘෂිකර්ම රටාවක් අනුගමනය කරන්න කියලා අපි ඉතාම ගෞරවයෙන් ඉල්ලීමක් කරනවා
විනාඩි දෙක කාලයක් තිබෙනවා
ඒ වගේම දේශීය නව දෙමුවන් බීජ නිෂ්පාදනය කරමින් බීජ ආනයනය කිරීම හැකියතාක් සීමා කරලා මේ අවස්ථාව දෙන්න අපිට හොඳ දෙමුහුන් බීජ හදන්න පුළුවන් මම එක උදාහරණයක් කියන්නම් ගරු මන්ත්‍රීතුමනි මහා ඉලුක්පාලම කෘෂි පරිසර සංවර්ධන ආයතන මගින් MICH 1 දේශීය දෙමුහුන් අම්මිරිස් බීජය හැදුවා ඒ බීජේ හදන්න මායිල්පා කුසු පරේෂණ ශේෂ්ඨපයේ හිටපු අපේ කුසි විශේෂඥ කමල් නිශාත මහතා ඇතුළු කණ්ඩායම කටයුතු කරා ඔහුට ගෞරවය හිමි කරන්න ඕන විශාල ආදායමක් අද ගොවියන්ට ලැබෙනවා ඒක නිසා මේ වගේ දේවල් වලට අපි යන්න ඕන අපිට ඩොලර් නෑ කිය කෑ ගහන ඉඳලා කවදාකවත් මේ ප්‍රශ්න විසඳන්න බෑ ඒ වගේම මට වෙලාව අඩු හින්දා මම දීවර කර්මාන්තය ගැන කතා කරන්න ඕන එක විනාඩියක් ගරු මන්ත්‍රීතුමනි අද ජනාධිපතිතුමා ආහාර සුරක්ෂිතාව ගැන විශාල වැඩසටහනක් කරනවා හැබැයි ඉතාම කනගාටු කාරණ මේක මුදල් අමාත්‍යාංශ නිලධාරී අහගෙන ඉන්නවනම් ගිය අවුරුද්දේ මාළු මත්ස්‍ය පැටව් වැව්වල තැන්පත් කරන රුපියල් මිලියන 490ක පමණ මුදලක් වෙන් කරලා තියෙනවා හැබැයි මේ අයයි ලේකනේ ආහාර සුරක්ෂිතාව ගැන කතා කරනකොට ගම්වල ජීවත් වෙන අහිංසක මිනිසුන්ගේ පෝෂණ මට්ටම වැඩි කරන් තියෙන වැව් මාළු ටිකක් ආහාරයට ගන්නව අද එක රුපියලක් වෙන් කරලා නැහැ මේ අවුරුද්දේ මස්ස බටව තැම්පත් ගන්න. එහෙනම් කොහොමද දිලිඳු ජනතාවගේ සෞඛ්‍ය ආරක්ෂා කරන්නේ? ආහාර සුරක්ෂාව යටි කරන්නේ? මේක ගැන වහාම තීන්දුවක් ගන්න කියලා අපි ඉල්ලීමක් කරා. එහෙම නොවුනොත් මේ රටේ විශාල කඩාවැටීමක් සිද්ධ වෙයි ගම්බද ජනතාවගේ පෝෂණය පිළිබඳව. ඒ වගේම විසිදුරු මත්ස්‍යයන් ගැන කතා කරන විශේෂයෙන්ම අද විසිදුරු මත්ස්‍ය කර්මාන්තයම බිඳ වැටලා. ගරු ඇමතුමනි එක විනාඩි මන්ත්‍රී විනාඩි දෙන්න මුළු කර්මාන්තය කඩාල ඇයියේ. අද විදුලියට අධික මිලක් ගෙවන්න සිද්ධ වෙලා. විසිදුරු මාළු කෑම අද දෙන්න බෑ මමත් පුජ්‍යලක විසුතුරු මතුන් වගා කරපු ගොවි මහත්තේ ගරු ඇමතුමනි ඒක නිසා ඒ ගොවියන්ගේ අපේ රටේ ගිය අවුරුද්දේ 2021 ඩොලර් මිලියන 21ක් ඉබ්බෙව් අපේ රටට හැබැයි අද ඒ සියල්ල අද නැති වෙලා තියෙනවා ඒක නිසා ඒ සඳහා අවධානය යොමු කරන්න අවසාන විදියට ගරු මන්ත්‍රීතුමනි මෙතන හිටපු රෝහිණී කවිරත්න මන්ත්‍රීතුමිය කිව්වා මේ මහවැලි ව්‍යාපාරයේ ප්‍රාදේශීය ලේකම් ළඟට ගන්න මේ වැඩ කටයුතු මේ බලපත්‍ර දෙන එක ඉඩම් දෙක නවත්තන්න ජනාධිපතිතුමිය ළඟට ගිහිල්ලා එතුමාලු කිව්වේ අපි දන්නා විපක්ෂ මන්ත්‍රී කෙනෙක් ජනාධිපතිතුමා ළඟට ගිහිල්ලා අමාත්‍යාංශක වැඩ කටයුතු නවත්තන්න පුළුවන්ද කියලා
ඒක
නිසා මම ගෞරවයෙන් ඉල්ලනවා මහවැලි ව්‍යාපාරයේ අම්පාර දිස්ත්‍රික්කයේ තදාලයි විශාල කාර්යභාරයක් කරා ඒ මහවැලි ජනපදවල ජනතාවට
ඒක නිසා
මේක ප්‍රාදේශීය ලේකම්ලට දුන්නොත් තියෙන වැඩ ටිකක් කරගන්න බැරුව තියෙන්නේ ප්‍රාදේශීය ලේකම් කාර්යාලය මම ගෞරවයෙන් ඉල්ලනවා ජනාධිපතිතුමනි මේක නැවත මහවැලි අමාත්‍යාංශය යටතේ මේ ජනතාවට අවශ්‍ය සහන දෙන්න කටයුතු කරන්න කියලා ඉතාම ගෞරවයෙන් ඉල්ලනවා ගරු මන්ත්‍රීතුමනි බොහොම ස්තුතියි
ස්තුතියි මීළඟට ගරු සිල්වරාස ගජේන්ද්‍ර මන්තුමා විනාඩි 6ක කාලයක් තියෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමා මූල අසනයට බැහැනවා ඕඩර් ප්ලීස්
කාබනික පොහොර නියමිත වෙලාවට සපයලා නැත්නම් ඒ කිසිම කෙනෙකුට මුදල් ගෙවන්නේ නැහැ අසාධාරණයක් වෙච්ච ගොවීන් වෙත මුදල් ලබා දීම සඳහා මම කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කරන්න බලාපොරොත්තු වෙනවා. මොකද මේ ගොවීන් අමාරුවේ දාන්න බෑ. මේ මිලදී ගැනීම සියල්ලම මේ වතාවේ දිස්ත්‍රික්කයට තමයි අපි බාර දුන්නේ. අපි මැදිහත් වුණේ නැහැ. ගොවි සම්මේලන සමග දිසාපත්තුමා තමයි කටයුතු කරේ. ඒ වගේම බීජ සම්බන්ධ ඔබතුමා කියපු කාරණය පිළිබඳව අපි අවධානය යොමු කරමින් තිබෙනවා. අපේ බඩිනු බීජ 60% දක්වා බීජ නිෂ්පාදනය කිරීමේ වැඩපිළිවෙල දැන් ක්‍රියාත්මක වෙමින් යනවා. ඒ වගේම හාල් ගෙන්වීම සම්බන්ධව මගේ කාරණයක් නෙවෙයි, මම මේකට විරුද්ධව කැබිනට් මණ්ඩලයේත් හැමතැනම කතා කරලා තියෙනවා. හාල් ගෙන්වන්න කිසිම අවශ්‍යතාවයක් නැහැ. අපේ රටට අවශ්‍ය සහල් අපේ ගොවියා දැන් නිෂ්පාදනය කරලා තියෙනවා.
කරු සෙල්ල රසා රජෙන් නමුතු
அவைக்கு தலைமை தாங்குகின்ற பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய தினம் நீர்ப்பாசனம், கடத்தொழில், கமத்தொழில் அமைச்சு மீதான விவாதம் இங்கே நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. இந்த சந்தர்ப்பத்திலே இந்த நீர்ப்பாசன அமைச்சு தொடர்பிலே நான் ஒரு விடயத்தை குறிப்பிட விரும்புகின்றேன். மட்டக்களப்பு மாவட்டத்திலே அதனுடைய எல்லை பகுதியாக இருக்கக்கூடிய புலனாய்வு மாவட்டத்திற்கு எல்லையில் இருக்கக்கூடிய மயிலைத்தமடு பகுதியிலே பாரிய நீர்ப்பாசன வாய்க்கால்கள் அமைக்கின்ற வேலை திட்டங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. நாங்கள் அறிகின்ற வரையிலே மாதுரோயா திட்டத்தின் வலது கரை பகுதி வேலை திட்டங்கள் நடைபெறுவதாக அறியக்கூடியதாக இருக்கின்றது. அங்கு ஒரு பாரிய முழுமையான ஒரு சிங்கள குடியேற்றம் ஒன்றை ஏற்படுத்துவதற்கான முயற்சிகளும் நடைபெறுவதாக அறியக்கூடியதாக இருக்கின்றது. இந்த செயல்பாடுகளுக்கு, இந்த அபிவிருத்தி திட்டங்களுக்கு சர்வதேச சமூகத்திடமிருந்து நிதிகள் பெறப்பட்டு எங்களுடைய பிரதேசத்திலே, எங்களுடைய தாயகத்திலே இவ்வாறான திட்டமிட்ட சிங்கள குடியேற்றங்களை மேற்கொள்வதை நாங்கள் முற்றாக மறுதளிக்கின்றோம். அங்கே அதற்கு அந்த நோக்கத்திற்காகத்தான் கடந்த 17ஆம் ஆண்டிலிருந்து அங்கே மாடு வளர்ப்பில் ஈடுபட்டிருந்தவர்கள் பலவந்தமாக வெளியேற்றப்பட்டிருக்கிறார்கள். குறிப்பாக 19, 20, 21ஆம் ஆண்டு காலப்பகுதிகளிலே வன்முறைகள் பிரயோகிக்கப்பட்டு லட்சக்கணக்கான 3 லட்சம் வரையான மாடுகள், மாடு வளர்ப்பு அங்கிருந்து அகற்றப்பட்டிருக்கின்றது. இந்த செயல்பாடு, இந்த திட்டமிட்ட சிங்களமயமாக்குகின்ற செயல்பாடு நிறுத்தப்பட வேண்டும் என்று நான் இந்த இடத்திலே கேட்டுக்கொள்வதோடு, அடுத்ததாக இந்த விவசாய நடவடிக்கை என்பது மிக மோசமாக தொடர்ச்சியாக பாதிக்கப்பட்டிருக்கின்றது. விவசாயிகளுக்கு, நெல் செய்கையாளர்களுக்கு உரம் வழங்குவதற்குரிய நடவடிக்கைகள் எடுக்கப்பட்டிருந்தாலும், மரக்கறி செய்கையாளர்களுக்கு உரம் வழங்குவதற்கான நடவடிக்கைகள் உரிய முறையில் எடுக்கப்பட்டதாக இல்லை என்ற குறை விவசாயிகளிடமிருந்து வருகின்றது. குறிப்பாக வடமாகாணத்தை பொறுத்தவரையிலே வெங்காய செய்கையில் ஈடுபடுகின்றவர்கள் கிட்டத்தட்ட 60-70% அந்த வெங்காய செய்கையை நிறுத்தியிருக்கின்றார்கள். சிறிய வெங்காய செய்கையில் ஈடுபடுகின்றவர்கள் அதற்கு பிரதானமான காரணம், அதற்குரிய கிருமி நாசினிகளோ களை நாசினிகளோ ஒரு நியாயமான விலைக்கு பெற்றுக்கொள்ள முடியாத நிலைமை காணப்படுகின்றது. ஒரு தரமான கிருமிநாசினிகளை அல்லது கலைநாசினிகளை பெற்றுக் கொள்வதாக இருந்தால் 8,000 ரூபாய் வரையிலே அவர்கள் செலவிட வேண்டியிருக்கின்றது. அது முடியாத ஒரு நிலைமையிலே வந்து பெருமளவானவர்கள் தங்களுடைய விவசாய நடவடிக்கைகளை நிறுத்தியிருக்கின்றார்கள். அதே போன்று உரத்தை பெறுவதாக இருந்தாலும், இந்த மரக்கறி செய்கையாளர்கள் உரத்தை பெற்றுக் கொள்வதாக இருந்தால் கிட்டத்தட்ட 22,000 ரூபாய் செலவிட வேண்டிய ஒரு நிலைமை இருக்கின்றது. வந்து அவ்வளவு தொகைக்கு உரத்தை பெற்று விவசாய நடவடிக்கைகளில் ஈடுபட முடியாது என்கின்ற ஒரு துரதிருஷ்டவசமான ஒரு நிலைமைக்குள் இன்று விவசாய சென்று கொண்டிருக்கின்றது. அதுக்கு அப்பாலே கடத்தொழிலை எடுத்துக்கொண்டால், கடத்தொழிலும் இன்று 365 ரூபாவுக்கு கடத்தொழிலாளர்கள் எரிபொருளை பெற வேண்டியிருக்கிறது, மண்ணெண்ணெயை பெற வேண்டியிருக்கின்றது. அத்தோடு அவர்களுக்கு ஒரு நாளைக்கு கடலுக்கு செல்வதற்கு குறைந்தது 20 லிட்டர்கள் மண்ணெண்ணெய் தேவைப்படுகின்றது. ஒரு போத்தில் ஒயில் தேவைப்படுகின்றது. ஒரு போத்தில் ஒயிலினுடைய விலை வந்து 2,000 ரூபாய். மொத்தமாக அவர்களுக்கு ஒரு நாளைக்கு 10,000 ரூபாய் செலவாகின்றது. 10,000 ரூபாய் செலவழித்து கடலுக்கு சென்று கடத்தொழில் செய்து அவர்களால் குடும்பத்திற்காக இதனை ஒரு பெரிய ஒரு கேள்வி இருக்கின்றது. ஆகவே இந்த கடத்தொழில் அழிந்து போகின்ற ஒரு நிலைமையை நோக்கி சென்று கொண்டிருக்கின்ற நிலைமையிலே இவர்களுக்கு மானியங்களை வழங்கி இந்த கடத்தொழிலை பாதுகாப்பதற்குரிய நடவடிக்கைகள் முன்னெடுக்கப்பட வேண்டும். அத்தோடு வடமாகாணத்திலே இன்று கடலட்டை பண்ணை என்பது ஒரு மிகப்பெரிய பிரச்சனையாக மாறியிருக்கின்றது. கிராஞ்சியிலே கடத்தொழிலாளர்கள் இந்த கடலட்டை பண்ணைக்கு எதிர்ப்பு தெரிவித்து 68வது நாளாக அங்கே ஒரு கவன ஈர்ப்பு போராட்டம் ஒன்றிலே ஈடுபட்டுக் கொண்டிருக்கின்றார்கள். துரதிருஷ்டவசமாக காரணமாக அமைச்சருடைய பணிப்பின் பேரிலே போலீசார் அவர்களுக்கு எதிராக வழக்கு தாக்கல் செய்திருப்பதாகவும் கிளிநொச்சி நீதிமன்றத்துக்கு 8ஆம் தேதி வருமாறு அவர்களுக்கு அழைப்பு கட்டளை அனுப்பப்பட்டிருக்கிறதாகவும் அவர்களுடைய தரப்பிலிருந்து பாதிக்கப்பட்ட மக்களுடைய தரப்பிலிருந்து எங்களுக்கு தெரிவிக்கப்பட்டிருக்கின்றது. இது ஒரு நியாயமற்ற ஒரு செயல்பாடு. அங்கே இந்த கடலட்டை பண்ணைகள் கிராஞ்சியை பொறுத்தவரையிலே அவர்கள் கடலுக்கு சென்று வருகின்ற ஜெட்டிக்குள் கூட ஒரு சிலர் அரசியல் செல்வாக்கை பயன்படுத்தி அமைச்சருக்கு நெருக்கமானவர்கள் மிகப்பெருமளவான இடங்களை பிடித்து கடலட்டை பண்ணைகளை அமைத்திருக்கின்ற காரணத்தினாலே பாரம்பரியமாக மீன்பிடியில் ஈடுபட்டு வந்தவர்களுடைய அந்த மீன்பிடி பாதிக்கப்படுகின்றது. யாழ்ப்பாணத்திலே கிட்டத்தட்ட கடல் நீரேறி பகுதிகளிலே 5000க்கும் அதிகமான குடும்பங்கள் மீன்பிடியிலே ஈடுபடுகின்றார்கள். இப்பொழுது அவர்களுக்கு 20,000 ஏக்கருக்கும் மேற்பட்ட நிலங்களில் இடங்களிலே வந்து கடலட்டை பண்ணை வழங்குவதற்குரிய நடவடிக்கைகள் வேறு நபர்களுக்கு வழங்குவதற்கான நடவடிக்கைகள் எடுக்கப்படுகின்ற காரணத்தினாலே பாரம்பரிய மீன்பிடியில் ஈடுபடுகின்றவர்கள் பாதிக்கப்படுகின்றார்கள். இதிலே அமைச்சுக்கு சொந்த அமைச்சோடு நெருக்கமானவர்கள் அல்லது கொழும்பு அரசியல் வட்டாரங்களோடு நெருக்கமான தொடர்புள்ளவர்களுக்கு இந்த பண்ணைகளை வழங்குவதன் மூலமாக பாரம்பரியமாக கடத்தொழிலே ஈடுபட்டு வந்த பல்லாயிரக்கணக்கானவர்கள் பல்லாயிரக்கணக்கானவர்கள் தொழிலை இழக்கின்ற பொழுது ஒரு சிலருக்கு அரசியல் செல்வாக்கை பயன்படுத்தி பாரிய முதலைகளுக்கு இந்த தொழிலை வழங்குவதன் மூலமாக எங்களுடைய கடத்தொழில் அளிக்கப்படுகின்றது. வடக்கு வடமாகாணத்திலே முழுமையாக பெரிய பெருங்கடல் பகுதிகளிலே இந்திய மீனவர்களுடைய ஆக்கிரமிப்பாலும் தென்னிலங்கை மீனவர்களுடைய ஆக்கிரமிப்பாலும் எங்களுடைய மீனவர்களுடைய மீன்பிடி பொருளாதாரம் 13 வருடங்களாக அளிக்கப்பட்டிருக்கின்றது. இப்பொழுது இந்த கடலட்டை பண்ணை என்ற பெயரிலே எங்களுடைய மீனவர்களுடைய பொருளாதாரம் இது தொடர்பாக உரிய நடவடிக்கைகள் எடுக்கப்பட வேண்டும்.
இந்த உறுப்பினர் அவர்கள் வளம போல உளறுவாய் அரசியல் நடத்துகின்றவர். பொய்யான செய்திகளைத்தான் இந்த நாடாளுமன்றத்துக்கு இந்த அவைக்கு தெரியப்படுத்துற. கிராஞ்சியை பொறுத்த வகையில் ஸ்ரீமுருகன் கடற்தொழில் சங்கத்தில் 278 உறுப்பினர்கள் இருக்கணும். அந்த 278 உறுப்பினர்களில் 200 உறுப்பினர்கள் தங்களுக்கு கடல் பண்ணை தேவை, கடலட்டை பண்ணை தேவை என்று சொல்லி விண்ணப்பித்திருக்கின்றார்கள். அது வெளிப்படையாக நேற்றைக்கு கூட அந்த சங்க உறுப்பினர்கள் ஊடகத்தில் சொல்லியிருந்தார்கள். வளம போல உளர்ற அரசியல் அல்லது பொய்யான இதை இந்த சபைக்கு தெரிவிக்கிறார் என்றதை கூறிக்கொண்டு
என்னுடைய சிவநாத்துரை ஸ்ரீகாந்தன் மெத்துமா
தலைமையகம் முக்கியமான விவசாய மீன்பிடி பசனத்துறை அமைச்சர்களே பேசுவது குறித்து நன்றி. எங்களுடைய மாவட்டம் ஒரு முக்கியமா
இந்த கௌரவ அமைச்சர் அவர்கள் நாங்கள் ஒரு நியாயமான குற்றச்சாட்டை வைக்கின்ற பொழுது வந்து அதனை மூடி மறைக்கின்ற விதமாக வந்து நாங்கள் அந்த வளமை போன்று உளறுகின்ற கதை சொல்லுவதாக சொல்லுகின்றார். அதனை நான்
வன்மையாக
பொறுப்பாக நடந்து கொள்ள வேண்டும்.